ईश्वरः सर्वभूतानां रुद्रेशेऽर्जुनतिष्ठति ब्राह्मयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्रीकारणकारणाय स्वामिनारायणाय नमो नमः। श्रीमन्मोक्षदातृभ्यो गुरुचरणेभ्यो नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी। थोड़ा रविवार पहला अपने एक वक्त गुरुजीना दोहा ऊपर एक रवि सभा माणी चुक्या छे। गुरुजीए बनावेलो आ नानो ग्रंथ एमा 32 दोहा अने एटले ज दोहा 32 एवुं एनुं सार्थक नाम छे। शरुआतना 16 अपनी वृत्तिनो व्यय क्या क्या थई जाए छे, अपनी वृत्ति क्या क्या वपराई जाए छे, क्या खरेखर वापरवी जोईए ए विषे आपणे जोई गया छे। हवे बाकीना जे 16 दोहा छे એમાં ગુરુજીએ વિષય રાખ્યો છે માનવીને હરીફ નહીં પરંતુ પૂરક માનો। આજે વિશ્વની મોટી સમસ્યા છે, લોકો એકબીજાના હરીફ બનીને, એકબીજાનો વાદ લઈને, એકબીજાની ઈર્ષા કરીને જિંદગીનો બહુ બધો ટાઈમ એ ઈર્ષામાં જ બગાડી નાખે છે। આજની જ વાત નથી, યુગો પહેલાથી માનવ માત્રના જીવનમાં સહજ સ્વાભાવિક અહમ રહેલો છે। એ અહંકાર આપણને કોકની પાસે નમવા દેવામાં આડો ગઢ બને છે। કાં તો આપણા કરતાં બહુ ઊંચા હોય કે જ્યાં આપણે નમ્યા વિના છૂટક્યો જ ના હોય ત્યાં આપણે નમી જઈએ છીએ, યા જે આપણા કરતાં બહુ નાના હોય કે જે આપણને હંમેશા હરેક સંજોગોમાં મોટા માનવાના જ હોય આપણે ત્યાં ઘણીવાર નાના થઈ જઈએ છીએ, એની પાસે હળવા થઈને વર્તીએ છીએ, પણ બરોબર આપણા હરખા હોય જ્યાં આપણે નાના થઈએ તો એ મોટા ગણાવાના હોય, અને જો આપણે એને મોટા માની લઈએ તો આપણે નાના સાબિત થઈ જવાના હોઈએ, એવી જગ્યામાં આપણો અહમ આપણને ઘણી વખત વળ ખવડાવી દેતો હોય છે। તમે હરિભક્તોની વાત કરીએ તો હરિભક્તોને સંતો પાસે હાથ જોડવામાં, માફી માગવામાં, નિખાલસ નિષ્કપટ થવામાં વાંધો આવે નહીં, પરંતુ જો કોક હરિભગતને હરિભગત વઢે, રોકે ટોકે, થોડાક ભીંહમાં લે તો એ હદે નહીં, એમાં ભીંહ પડી જાય, કારણ કે એ સમકક્ષ હોવાથી ત્યાં આપણે અહમ મૂકીને એને આપણે સ્વીકારી શકતા નથી। મારે આ સંતોમાં નમવું હોય, એની પાસે હાથ જોડીને રહેવું હોય, એ મને વધે ટોકે રોકે એ પ્રેમથી સ્વીકારી લેવું હોય, મારે એની પાસે ઘડાવવું હોય તો એ મારે માટે મુશ્કેલ છે। હા, હું ગુરુજી પાસે હાથ જોડી આવું, માફી માગી આવું, રડી આવું, બેસી આવું, કારણ કે હું તો આ જિંદગીમાં હવે એનો ચેલો છું છું ને છું જ, હું હુજેય હોઉં એનો તો ચેલો જ છું, એ મારા ગુરુ છે, હું જે છું તે એને લઈને છું, એની પાસે તો શું અભિમાન રાખવું। પણ ઓલા સમકક્ષમાં, બરોબરિયાઓમાં જે અથડામણો થાય છે, જે હરીફાઈ શરૂ થાય છે, જે વાદ લેવાય છે, એણે આ દુનિયામાં બહુ મોટી હોળી સળગાવી છે। બે ધર્માચાર્યો હોય, બેયને અમુક લોકો માનતા હોય, પરંતુ ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે જે ધર્માચાર્યોને હજારો બહુ મોટા મહાન પુરુષ માને છે, એ ધર્માચાર્ય એક એવા જ બીજા ધર્માચાર્યને આવડી આવડી ગાળો દેતા હોય છે. આપણને નવાઈ લાગે કે ભાઈ તમને પણ હજારો માને છે, એમને પણ હજારો માને છે, એ બંને એકબીજા દિવ્ય ભાવ મહિમા રાખે છે અને તમારે બેને આ શું ઝઘડો. એ પછી સ્વામિનારાયણ સંપ્રદાયના બે આચાર્ય હોય, વૈષ્ણવ સંપ્રદાયના બે આચાર્ય હોય, અદ્વૈત મતના કહેવાતા શંકરાચાર્ય તરીકેના કોઈ બે આચાર્ય હોય, પરંતુ ઘણી બધી જગ્યાએ આપણને એવું જોવા મળે કે આચાર્યો આચાર્યને પોતાના પૂરક નહીં પરંતુ હરીફ ગણીને એટલો મોટો ઝઘડો કંકાસ એક એવું ભયંકર સ્વરૂપ ઊભું થાય કે જ્યાં એક બેનું નહીં હજારોનું કલ્યાણ ટલે ચડી જાય. પછી એકબીજાની કાપા કાપી, ટીકા નિંદા આ બધું શરૂ થઈ જાય. ઓલ્યા ઓલ્યાની અને ઓલ્યા ઓલ્યાની કાપે ત્યારે ડાયા માણસો વચ્ચેના માણસો મુમુક્ષુ જીવો કન્ફ્યુઝ થઈ જાય કે હવે આમાં ઓ આને ખોટા કહે છે, આ એને ખોટા કહે છે, હાચા કોણ. આ બધા પ્રોબ્લેમો થાય છે એમાંથી કે જેને આપણે પૂરક માની લેવા જોઈએ, આપણા પૂરક તરીકે સ્વીકારવા જોઈએ, એની જગ્યાએ આપણે માનીએ છીએ એમને આપણા હરીફ, આપણા બરોબરીયા, એમાંથી આ પ્રોબ્લેમ થાય છે. આ આપણા સંગીતવાળા સંતો છે. હું તો પૂજ્ય નિરંજન સ્વામીને પણ વંદન કરું કે મને જેનું એક ટકો જ્ઞાન નથી, સ્વામી આપને ભગવાને બહુ સારું આપ્યું છે. તો હું ગુણસાગર સ્વામીને પણ પગે લાગું કે સ્વામી તમને ભગવાને કેવી સરસ ભજન પ્રકાશ સ્વામી જેવી કળા આપી, આજે તમે ગુરુજીને બહુ રાજી કરી શકો છો, ગુરુજીના બહુ સારા ઉપયોગમાં આવો છો. પૂજ્ય સનાતન સ્વામીને હું વંદન કરું કે સ્વામી તમે કેવું સરસ ઓર્ગન વગાડીને આજ દિવસ સુધી વર્ષોથી ગુરુજીને સરસ રાજી કર્યા, સર્વે સંતો હરિભક્તોને બહુ રાજી કર્યા. જોયું તમે, આપણે માટે બધા જ પૂજ્ય છે, પવિત્ર છે, દિવ્ય છે, મુક્તો છે. કારણ કે આપણા અને એના અહમને કોઈ અહીંયા ટકરામણ છે નહીં. પરંતુ તેવો જે અંદરોઅંદર સંગીતકાર સંતો હોય, તેવો જો એકબીજાને પૂરક માને તો એની મજા કંઈક જુદી હોય છે, અને પૂરક ન સ્વીકારાય અને હરીફ મનાઈ જાય તો એની દખલગીરી પણ ભયંકર થાય છે. આવું છે, આ અનાદિકાળથી ચાલી આવતી એક સમસ્યા છે. આ સમસ્યાના મૂળમાં અહંકાર માન કામ કરે છે, જે આપણને પૂરક નહીં પણ હરીફ તરીકે મનાવી દે. આપણી શ્રી હરિજી મહારાજની કહેલી કથા બહુ ફેમસ છે. નારદજી અને તુમરુ બે વૈકુંઠમાં ભગવાનના દર્શને ગયા, ભગવાનની આજ્ઞાથી ગાવણું કર્યું. તુમરુના ગાવણું ઉપર પ્રભુ બહુ રાજી થયા, વસ્ત્ર ઘરેણા આપ્યા, બહુ રાજીપો વ્યક્ત કર્યો. નારદજીને પણ આવા જ વખાણ, આવી જ પ્રશંસા, આવી જ પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું મન થયું. હવે નારદજી ભગવાન પાસે ગાવા લાગ્યા. ગાવા તો લાગ્યા પણ ભગવાને ઓલા તુમરુને આપ્યો તો એવો રાજીપો આપ્યો નહીં, એવી કોઈ પ્રશંસા ના કરી. અને એમ કીધું, નારદજી તમને તુમરુ જેવું ગાતા નથી આવડતું. હવે ભગવાનને તો કાંઈ કહેવાય નહીં કે તમે પક્ષા પક્ષી કરો છો ને વાલા દવલા કરો છો ને, ભગવાનને શું કહેવાનું, હવે તો ભગવાન. પણ નારદજી મૂંઝાણા કે હારું ભારે કરી, તુમરુને પહેલે ગાયે ભગવાન ખુશ ખુશ થઈ ગયા, નારું મારે તકલીફ થઈ. પછી તો બહુ શીખ્યા અને બહુ બધું ભણ્યા અને બહુ પ્રેક્ટિસ કરીને એટલો બધો રિયાઝ કર્યો સંતો, બહુ રિયાઝ કર્યો નારદજી હો ખરેખર. પણ જેટલી વાર ગાયું તો ભગવાનને શું કીધું, તમને તુમરુના જેવું ગાતા નથી આવડતું. નારદજી ગમે એમ થતું હોય એના જેવી મજા નથી આવતી. નારદજી બહુ મૂંઝાણા. પછી તો આ બ્રહ્માંડમાં શિવજી સૌથી વધારે સંગીત કળાના જાણકાર કહેવાય છે અને નિષ્ણાંત કહેવાય છે. તો શિવજીનું વરદાન મેળવવા તપ કરવા લાગ્યા. અને મહારાજે એમ કીધું, સાત મન્વંતર સુધી શિવજીને રાજી કરવા તપ કર્યું. કેટલા મન્વંતર સુધી? સાત મન્વંતરના આપણા વર્ષો ગણીએ ને ભાઈઓ તમને આશ્ચર્ય થાય, બે અબજ સોળ કરોડ વર્ષ થાય. કેટલા? આ હા હા હા, નારદજી જેવા નારદજીને બે અબજ સોળ કરોડ વર્ષ ગયા, શિવજી બહુ રાજી થયા, જબરજસ્ત વરદાન આપી દીધું કે જાઓ દુનિયામાં કોઈ તમને નહીં જીતે, પરંતુ પ્રભુ પાસે ગયા, ગાયું, ઓલું જ ભગવાને કીધું તમને તુમરું જેવું તો નથી આવડતું, લ્યો બસ. હવે કોઈ જ્યારે રસ્તો જ નહોતો, કોઈ વિકલ્પ જ નહોતો, પછી નારદજીને એમ થયું ખરું હવે ભારે કરી મારી આબરૂ હાવ ધળ મૂળમાંથી ગઈ. પછી તુમરુને પૂછ્યું કે તુમરુ તું કેને ભાઈ તમે કેમ ના ગાવ છો તે પ્રભુને બહુ ગમે છે, હું તમે જેમ કરો છો એ બધું ઈ જ કર્યું, તોય ને જ રાજી થતા. તુમરુએ બિચારે હાથ જોડ્યા કે નારદજી ખરેખર તમને જ મારા કરતાં બહુ સારું આવડે છે, હું તો તમારી પાસે કાંઈ નહીં, આ તો પ્રભુ છે, પ્રભુ આપણી કંઈક કસોટી કરતા હોય, ખરેખર તમે આ વખતે છે ને એકદમ ગળતે હૃદયે, ફક્ત ભગવાનને આનંદ થાય સુખ થાય એટલા માટે તમે ગાજો, મને એવું લાગે જોજો તમારા ઉપર પ્રભુ બહુ રાજી થઈ જવાના. બોલું તુમરુએ આવું કીધું, તુમરુ પાસે હવે તો હરીફાઈ વહી ગઈ, એની જ પાસે ગયા, પગે પડ્યા, હાથ જોડ્યા, પછી ભગવાન પાસે દ્વારિકામાં શ્રીકૃષ્ણ અવતાર વખતે ગાયું અને ભગવાન રાજી રાજી થઈ ગયા. હવે કરવાનું તો આટલું જ હતું મારા ભાઈ, આટલું જ આ છેલ્લે કર્યું, એટલું જ. આ કેટલી મિનિટનું કામ હતું? બે પાંચ દસ મિનિટનું જ કામ હતું, પરંતુ જેને પૂરક માનવાના હતા એ હરીફ થઈ ગયા. તો ભાઈઓ કેટલા વર્ષ લાગ્યા? પેલો આંકડો કયો હતો? બે અબજ અને સોળ કરોડ. તો ફક્ત શિવજીને રાજી કરવાનો ટાઈમ લાગ્યો, એ પહેલા જે ગયો હતો ને આલ્યાન માલ્યા પાસે, એ તો બીજો. આટલી મોટી ભયંકર સમસ્યા છે. અને હવે તમને લાઈટ થાય છે ને કે આપણી આજુબાજુમાં રહેનારા છે ને એમાં જ સ્વામિનારાયણ ભગવાનને વાલા ગુરુજીને રાજી રાજી કરવાનું કાંઈક અને કાંઈક ભગવાને હારામાં હારું આપવું જ હોય છે, પણ આપણી તકલીફ એટલી છે કે નારદજીની જેમ છેલ્લે જઈ છીએ, પહેલાં જઈ શકતા નથી, ખંડાઈને પછી છેવટે જવું પડે છે. પહેલેથી એ કામ આપણે નથી કરી શકતા, એટલે આટલા બધા જન્મો વયા ગયા અને આ જિંદગીના આટલા બધા વર્ષો વયા ગયા. નહીં જઈ શકવાનું કારણ એટલું, આપણે એને આપણા પૂરક નથી સ્વીકારી શકતા, આપણા હરીફ જોઈ રહ્યા છીએ કે જેમ ઈ રાજી કરવા આવ્યો છે તો હું શું તારે કુરાજી કરવા આવ્યો છું, અરે ભાઈ ઈ સાધુ છે તો ભાઈડો હું તારે સંસારી છે, અરે ભાઈ ઈ સમર્પિત હોય તો તારે હું શું સેવા ભાવી છું. બસ આમ જ ચાલે છે, એમ નથી ચાલતું કે ઓહો હો એમને ભગવાને કેવો સરસ ગુણ આપ્યો છે, અને એ વળી મારા ગુરુભાઈ છે, એ કાંક કોઈક છે, મારા ગુરુભાઈ છે, મારી સાથે રહે છે, એમને મારા પ્રભુએ આવી સરસ દિવ્યતા, મહિમાની દ્રઢતા, સેવાની દ્રઢતા, આવી નિર્માનીતા, સરળતા, સાધુતા, ભક્તતા આપી છે, તો હું એમની પાસે જાઉં? મારે ક્યાં બહાર જવું છે? મારા જ ગુરુભાઈ પાસે જવામાં મારું શું જાય છે? મારા ગુરુભાઈની સંપત્તિ એ મારી સંપત્તિ છે. હું એમને પૂછીશ કે હે ભાઈ આપણે આના માટે શું કરાય? જો આટલું થાય તો મિનિટોનો ખેલ હોય છે. કેટલો? મિનિટોનો. અને નહીં તો બાપ મનવંતરો લાગી જાય તોય કામ થતા નથી. અલૈયા બાપુને ફક્ત દાદા ખાચર હારે એક ગણતરીની મિનિટોનો જ ખેલ હતો. ફક્ત ગણતરીની મિનિટો પૂરતો જો અલૈયા બાપુએ માન મૂકીને દાદા ખાચરને પોતાના પૂરક માન્યા હોત, કે ભલે એ ગ્રહસ્થ છે, એમણે બે બૈરા કર્યા છે, પણ ભગવાને એને નિર્માની ભણું બહુ સારું આપ્યું છે. ઓહો હો હો, શું પણ મહારાજ અને સંતોમાં એને મહિમા, અરે પણ એની દિવ્યતા, આ હા, દાદાનું સમર્પણ એટલે સમર્પણ, અજોડ સમર્પણ છે. સારું, આવું તો કોઈથી થાય. દાદા બાપુ ખરેખર આ તમે શું વિચારથી આવી રીતે મહારાજને સંતોને રાજી કરો છો? આને કેટલી મિનિટ લાગે એટલું કરવા? ન લાગે. પરંતુ યાદ રાખો, અલૈયા બાપુથી આટલી થોડીક મિનિટોનું કામ ન થઈ શક્યું અને દાદા બાપુ એના હરીફ જ રહ્યા, તો અલૈયા બાપુની આખી જિંદગી વહી ગઈ, એ કામ થયું નહીં. મહારાજની નારાજગી છેલ્લા શ્વાસ સુધી રહી અને મહારાજ ખરેખરી નારાજમાં જ ધામમાં જતા રહ્યા. પછી અલૈયા બાપુને જિંદગીભર રોવાનું જ વધ્યું, હવે કોઈ એનું સોલ્યુશન રહ્યું નહીં. આવી એક ભયંકર આ સમસ્યા છે કે આટલા પૃથ્વીના ગોળા ઉપર અત્યારે 6.5 અબજ જેટલા માનવીઓ ભગવાને આપણા ઘણા બધા પૂરક આપ્યા હોય છે. પૂરક એટલે કે આપણા જીવનમાં ખૂટતું કારવતું ભગવાને એનામાં મૂક્યું હોય, જો આપણે એને સ્વીકારીએ તો આપણી ખોટ એના દ્વારા પૂરાઈ જતી હોય છે. આપણી ખોટના એ પૂરનારાઓ હોય છે, એને આપણે સ્વીકારી શકતા નથી. અને એ અને હું હુંસા તુસી આવી જઈ કે એ જાણે તો હું નથી જાણતો, એને ખબર પડે તો મનનો ખબર પડે. બસ આમ આ હીરાવાળા હોય ને, કારખાના હાંકતા હોય, ઓફિસ હાંકતા હોય, ધંધો કરતા હોય, એક જણો વધારે કમાતો હોય ને એક જણો ઓછું કમાતો હોય. ઘણી વખત તો ભગવાને એવા જોડા ભેગા કર્યા હોય ને, હામ હામે જ કારખાના હોય, હામ હામે ઓફિસ હોય, સામ સામે ઘર હોય, એક બહુ કમાતો હોય, એક માન માન ઘર હાંકતો હોય, પણ હરામ કોઈ દી એ બે ભેગા ન થાય. થાય ઓલો કોઈ દી ઓલાને હાથ જોડીને પૂછવા ન જઈ શકે કે ભાઈ થોડું મને શીખવાડો ને બાપા, આપ કેવી રીતે બનાવો છો, આપ કેવી રીતે વજન લાવો છો, કેવી રીતે કટિંગ લ્યો છો, ક્યાં વેચો છો, અને તમે કેવી રીતે ઓળખો કે ભાઈ આ વધારે સારું પડે, મને શીખવાડો ને. આપણે એટલું કરી શકતા નથી. અરે બાપ, આપણા દુશ્મનની હારે ન કરી શકીએ એનું તો કાંઈ નહીં. ઘણીવાર તો આપણો હાવ હગામાં હગો હોય, ઘણીવાર આપણો હાવ નજીકનો માણસ હોય. અરે બાપ, કોક વાર તો એવું હોય કે બચારો બધું શીખવાડવા ઈચ્છતો પણ હોય, પણ આપણે એની પાસે જઈ અને શીખી શકતા નથી. બસ માન મૂકીને 2 મિનિટ એની પાસે બેસી શકતા નથી. પરિણામે વર્ષોના વર્ષો જિંદગીની જિંદગી એમના હાલી જાય છે કે આપણે જે નથી જાણતા એ નથી જ જાણતા, ક્યારે જાણતા થતા નથી. એ ઓલું કાળા મોઢાળું માન અહંકાર એ થવા દેતો નથી. એટલા માટે ગુરુજી આ વિષયના 16 દોહા અદ્ભુત બનાવ્યા છે. જો આ દોહામાંથી હું અને તમે એટલી જો દ્રઢતા કરી શકીએ કે હવે પછી આ જિંદગીમાં મારી આજુબાજુમાં મારા મહારાજે મને આપેલા જે મારા પૂરકો, એની ઈર્ષા ન કરવી, એની સ્વીકૃતિ કરવી, એની હારે વાદ વદાડે ન ચડવું, એનો સ્વીકાર કરી લેવો. બસ મારા મહારાજે મારા માટે જ મારી આજુબાજુમાં કોઈક અને કોઈકમાં એવો સારો ગુણ મૂક્યો હોય છે કે જે મારે ખૂટતો હોય છે, મારી ખૂટતી કડી એ પૂરી દે એમ હોય છે. જો 2 ભાઈઓ બાજુબાજુમાં રહેતા હોય, એક કાગળ વાંચી શકતો હોય ને એક અંગૂઠા છાપ અવણ હોય, કાગળ તો 2ના ઘરે આવે ને, ટપાલી પત્રો 2ને ત્યાં દઈ જાય, પણ એકને વાંચતા આવડે છે અને એકને વાંચતા આવડતું નથી. તો જેને વાંચતા ન આવડતું હોય એની ઘણી વખત 2 બજાર મૂકીને 3 વાંચાવા જાય, 2 બજાર 2 સોસાયટી મૂકીને ઠેઠ પણે જાય, ત્યાં ધક્કો ખાય ત્યારે ઓલો તિકમ પાછ ઘીરે ન હોય. કાગળ એને દઈને તો અવાય નહીં, આમાં શું હોય શી ખબર, ત્યાં પોપટ પાછો આવે, વળી 2 ધક્કા ખાય. બાજુમાં જ એક ભાઈ રહેતા હોય જેને સરસ વાંચતા આવડતું હોય, પણ ત્યાં બાજુ હોય, ત્યાં બગાડ્યું હોય, ત્યાં ઈર્ષા હોય, એટલે મારી વાત એ જાણી જાય તો. પરંતુ જો એ પૂરક તરીકે સ્વીકારી શકાય, પટ દઈને 1 મિનિટમાં ત્યાં કાગળ બતાવી શકાય, વંચાવી શકાય, ઉકલી જાય અને તરત રસ્તો નીકળે. થાય ને, આપણને જે ખૂટતું હોય એ મારા પ્રભુએ આપણી આજુબાજુમાં કોકમાં મૂક્યું હોય, આપણે જો એને સ્વીકારીએ એટલે આપણી ખૂટતી કડી પૂરાઈ જતી હોય છે. ને આપણે પણ પૂર્ણ જ હોઈએ એવો ફાયદો આ જિંદગીનો લઈ શકીએ છીએ. શરત એટલી છે, માન મૂકીને આપણા પૂરકને આપણે અપનાવી લઈએ, બસ આટલું જ. જ્યાં સુધી આપણે પૂરકને અપનાવી શકતા નથી ત્યાં સુધી આપણી ખોટ ખૂટતી જ રહે છે, એ પૂરાઈ જતી નથી. આવો વાલા ગુરુજી આ બાબતમાં જે દોહાઓ લખ્યા છે એમના જ શબ્દોમાં આ બાબતમાં આગળ વધીએ.
હરિયે સર્જો માનવી અદ્ભુત તે સર્જન, હરિયે સર્જો સર્જો માનવી અદ્ભુત તે સર્જન,
હરિયે સર્જો માનવી અદ્ભુત તે સર્જન.
જ્ઞાન માનો પ્રભુજી,
જ્ઞાન માનો પ્રભુજી,
જ્ઞાન માનો પ્રભુજી,
જ્ઞાન માનો પ્રભુજી.
કેવો કર્યો નર્તન, કેવો કર્યો નર્તન, પરંતુ સર્વે માનવમાં અપૂર્ણતા જણાય,
પરંતુ સર્વે માનવમાં અપૂર્ણતા જણાય,
પરંતુ સર્વે માનવમાં અપૂર્ણતા જણાય,
પરંતુ સર્વે માનવમાં અપૂર્ણતા જણાય.
જ્ઞાન કોઈ નથી એવો,
જ્ઞાન
અદ્ભુત તે સર્જન,
હરિયે સર્જો માનવી અદ્ભુત તે સર્જન,
હે અદ્ભુત તે સર્જન.
વાલા ભક્તો, પહેલા દોહામાં ગુરુજીએ એવી પ્રસ્થાપના કરી કે આ દુનિયામાં જેટલા પણ માનવીઓ છે એ મારા સર્જનહાર શ્રી હરિજીનું સર્જન છે. માનવી બનાવ્યો કોણે? ખુદ ભગવાને બનાવ્યો છે, શ્રી હરિએ એને સર્જ્યો છે. અને એ સર્જન ખરેખર સારી સૃષ્ટિમાં અદ્ભુત અજોડ સર્જન છે. મને ને તમને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે એવું સર્જન છે. જુઓ, જ્યારથી સૃષ્ટિ રચાણી તો પશુ પક્ષી માણસ બધાને ભગવાને બનાવ્યા છે, પરંતુ માનવે જેટલી પ્રગતિ કરી એટલી ઓલા કોઈએ કરી? હુઘરીઓ હજી આટલા યુગો વયા ગયા, એ જે માળો એના મા બાપને વડવાઓ કરતા હતા ને એ જ હજી કરે છે. હાથી ડાખળાનો કઈ ફેર પડ્યો? કાગડો ને કોયલો જે યુગોના યુગથી જે કરે છે ને જે એમ જ કરે છે, પણ આપણે કેટલી ડિઝાઇન ફેરવી નાખી. આવું છે ભાઈ, અદ્ભુત માનવીનું આ મારા વાલાએ કરેલું સર્જન છે. આપણે અને એ બધા જ પહેલા દિગંબર રહેતા, જેમ ઢોર કોઈ દી લુગડા નથી પહેરતા એમ માણસો પણ પહેલા લુગડા નહોતા પહેરતા. હે, એ લોકો હજી નથી પહેરતા અને આપણે કેટલી વેરાયટીઓ આવી ગઈ. મારા મનસુખભાઈ જેવા દુનિયામાં નવી નવી વેરાયટીઓ ખોલ્યા જ કરે છે, કાઢ્યા જ કરે છે અને લોકો પહેર્યા કરે છે. જો ને તમે બધા પહેલા ઘણા બધા અહીંયા આવ્યા ત્યારે ઓલું ટોકું પોત્યું પહેરતા, દોઢિયા જેવું, એક બાજુ ઢીચણની ઉપર હોય ને એક બાજુ શેડો લબડતો હોય નીચે, કેવું પહેરતા? પણ ધીરે 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 ભાઈ અહીંયા રહેવા લાગ્યા સમર્પિતોની હારે, તે પેલી જૂની બધી રૂઢિઓ છૂટી ગઈ અને હવ લહેંગા કફની આવી ગયા. હે, તો આ સૃષ્ટિમાં પશુઓ પણ છે, પક્ષીઓ પણ છે, જળચર છે, ખેચર છે અને આપણે ભૂચર પણ છીએ, પરંતુ પ્રભુએ આપણું સર્જન એક એવું કંઈક અનોખું કર્યું છે કે આપણી રોજ અને રોજ કંઈક પ્રગતિ થઈ રહી છે. આપણે કંઈક એવું અદ્ભુત વિચારી શકીએ છીએ, આપણને મારા પ્રભુ એવા સારા વિચારો આપી શકે છે, આપણામાં એવી બુદ્ધિ તત્વ મૂક્યું છે કે આપણે આપણા સુખ માટે, આપણી સુવિધાઓ માટે ઘણું ઘણું કરી શકીએ છીએ. એટલે આ મારા વાલાનું સર્જેલું અદ્ભુત સર્જન છે. જ્ઞાન માનો પ્રભુજીએ કેવું કર્યું નર્તન, હે, જેને વર્ણવી શકાય નહીં. આજ તો સાયન્સે મનુષ્યના શરીર વિશે જે સંશોધનો કર્યા અને એને વિશે જે જે એમણે બધા દુનિયામાં આમ આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે, એવા જે રેકોર્ડો નોંધાવ્યા છે એ ખરેખર મારા પ્રભુનો મહિમા આભે આંબી જાય એવા છે. કે માણસની આંખ કેવી પ્રભુએ બનાવી, કાન કેવા બનાવ્યા, એનું મગજ કેવું બનાવ્યું, એનું લીવર કેવું બનાવ્યું, એનું હૃદય કેવું બનાવ્યું. આ હા હા, આવું અદ્ભુત નર્તન મારા ઠાકોરજીએ કર્યું છે. પરંતુ અહીંથી વળાકાયો હવે શરૂ વાતમાં, સમજી ગયા ને? પરંતુ સર્વે માનવમાં અપૂર્ણતા જણાય. આ દુનિયાનો એક પણ માનવ એવો નથી કે જેમાં 100 એ 100% પૂર્ણતા હોય હોય, એક પણ નહીં. એ પણ એની જ કરામત છે. જેણે આવો અદ્ભુત માનવ બનાવ્યો એણે જ એક આવી બાબત એમાં રાખી કે કંઈક અને કંઈક તો ખામી હોય હોય ને હોય જ. સર્વે માનવમાં અપૂર્ણતા જણાય, જ્ઞાન કોઈ નથી એવો જે સંપૂર્ણ ગણાય. એક પણ વ્યક્તિ એવો ગોતી લાવો કે જેમાં 100 એ 100% જેટલું કાંઈ પણ સારામાં સારું ગણાતું હોય બધું હોય હોય. રાવણ 14 લોકને ધ્રુજાવી દે એવો સુરવીર હતો, એવો એ યોદ્ધો હતો. પરંતુ એ એવો અહંકારી અને કામી હતો કે ભૂંડા મોતે મરી ગયો. લ્યો કેવું નીકળ્યું હે? આપણે ત્યાં સાયન્સ જગતમાં કહેવાય છે આઇન્સ્ટાઈન દુનિયાના વૈજ્ઞાનિકોમાં બહુ મોવડી થયો, ભેજાવાદ થયો, એના જેવો બીજો વૈજ્ઞાનિક ગોતવો મુશ્કેલ છે. પરંતુ એના રીતરિવાજ મુજબ એ મીંદડું પાળતો હતો, એના ઘરે મીંદડી રાખતો હતો. હવે વિદેશના રિવાજ મુજબ ઘરનો દરવાજો આખો દી બંધ રહે. હવે મીંદડીને વારંવાર આવવું જવું હોય ત્યારે દરવાજો ખોલવા સાહેબને ઊભા થવું પડે. મીંદડી બહાર વૈગી હોય તો હવે આવે ક્યારે ખબર ન રહે એટલે દરવાજો ખુલ્લો રાખવો પડે. એટલે પછી આઇન્સ્ટાઈને જબરજસ્ત બુદ્ધિ લગાવી કે મારે દરવાજો ખોલવા ઊભા ના થવું પડે, મીંદડીને બહાર ઊભા ના રહેવું પડે. એટલા માટે દિવાલમાં આવડો એવો એક હોલ પાડી દીધો, આવડો જેમાંથી મીંદડું આવે અને જાય, માણા ન આવી જાય, મીંદડું આવે ને જાય. સરસ બુદ્ધિ લગાડી, મોટો વૈજ્ઞાનિક હતો, મોટું ફાંકોર ઉપાડે તો માણા આવે, ઢોર ગરી જાય, આવડું એવું કર્યું. બહુ સરસ થયું. થોડી વાર થઈ, અમુક ટાઈમ પછી ભાઈ એક નાનું બચ્ચું થયું બિલ્લીબાઈને. હવે ઘણી વાર મા દીકરા બે હારે જ આવવા જ આવવાની કોશિશ કરતા હોય. એટલે પછી આઇન્સ્ટાઈને વિચાર્યું કે આ નાનું છે, એની મા મોટી છે, એટલા માટે નાનાને અર્થે એક નાનો હોલ. તો એટલે મોટાની બાજુમાં એક આવડો એવું નાનું ફાંકોરું કરી દીધું કે બિલ્લીભાઈ તુમકો યહાં સે જાના, બચ્ચા તુમકો યહાં સે જાના. હવે ભાઈ જો મોટો હોલ હોય તો એમાં કોઈ પણ નાનાને આવવા જવાનો પ્રોબ્લેમ હોય ખરો? જ્યાં એની માં જાતી હોય ને આવતી હોય ત્યાં એનું બચ્ચું તો આરામથી જાય ને આવે, અને ફેર પણ કેટલો પડે? એની માં દિવાલ હોરી નીકળતા તો મિનિટે ન થાય થાય. પણ આઇન્સ્ટાઈન જબરજસ્ત બુદ્ધિશાળી મેધાવી વૈજ્ઞાનિક, એણે બુદ્ધિ દોડાવી કે ભાઈ મોટાને મોટો હોલ જોઈ તો નાનાને તો નાનો હોલ જોઈ, તો બીજું ફાંકોર ઉપાડ્યું દિવાલમાં. સમજી ગયા? એટલા માટે આ ગુરુજીની વાત 100% સાચી છે કે દુનિયામાં ગમે એવો મારા પ્રભુએ માણસ બનાવ્યો છે પણ કોઈ પૂર્ણ તો નથી જ, એમાં કાંઈક તો ઉણપ હોય હોય ને હોય જ. આવું ભગવાને રાખ્યું છે ભાઈ. જ્ઞાન કોઈ નથી એવો જે સંપૂર્ણ ગણાય, એવો કોઈ છે જ નહીં આ સૃષ્ટિમાં. જો મહારાજે આપણને બધાને આ વાત સહજ સ્વીકારાઈ જાય એટલા માટે જ્યારે એમના મુક્તોને આ લોકમાં લાવ્યા તો પણ આવું જ કર્યું. આ ધરતી ઉપર ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બે એવા સંત થયા કે આ બ્રહ્માંડ બન્યા પછી એવા કોઈ થયા નહીં હોય, એવા મહાન થયા. જોયું? ગોપાળાનંદ સ્વામી એવા મહાન કે એ મહારાજ જો આ ધરતી ઉપર એમની હારે ન હોત તો આખી સૃષ્ટિ આખું બ્રહ્માંડ એમ કહેત કે આ પોતે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધીશ છે એવા હતા. અને મહારાજે એમને સામર્થ્ય પૂછ્યું તો એમણે પણ કહેલું કે મહારાજ આપને આરામ કરવો હોય તો હું અત્યારે જેમનું ચાલે છે એમ કરોડો બ્રહ્માંડનું સંચાલન આમનું આમ જ હાંકી નાખું ખરો, આપના પ્રતાપે મને એટલું પાક્કું મનાય છે. હવે એવા ગોપાળાનંદ સ્વામી હતા, પરંતુ ગોપાળાનંદ સ્વામીને ગાતા નહોતા આવડતું. લ્યો સ્વામી ગાય નહીં, અને મુક્તાનંદ સ્વામી ગાય તો હજારો માણામાંથી એક ઊભો ન થાય, એમને એવું આવડે. જોયું તમે, એક જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના બે મુક્તાત્માઓ એમણે અહીં પ્રગટાવ્યા. ગોપાળાનંદ સ્વામીનો કોઈ જોટો જ નહીં એ હોય એટલે તમને એવું જ લાગે કે સાક્ષાત ભગવાન છે, પરંતુ ગાતા ન આવડે. ગાવાનું હોય તો એ મુક્તાનંદ સ્વામીને પ્રેમાનંદ સ્વામીને બોલાવવા પડે, એ ગાય, સરસ ગાય, અદ્ભુત ગાય. હવે મુક્તાનંદ સ્વામી આવા મહાન સત્પુરુષ, જબરજસ્ત કવિ, જબરજસ્ત ગાયક, સાધુતામાં તો નંબર વન, એનો જોટો જડવો મુશ્કેલ એવા સાધુતાવાળા, પણ સમજણની કંઈક જરૂર પડે તો ગોપાળ બાપા પાસે જવું પડે, તો પછી ગોપાળાનંદ સ્વામીની જરૂર પડે કે આ જગ્યાએ શું સમજાય, અહીંયા કેમ કરાય. તે મહારાજે કીધું કે સ્વામી ગોપાળાનંદ સ્વામી પાસે બેસજો, થોડુંક સ્વામી કેમ સુધારજો એટલે બધું સરસ થઈ જશે. આવું થયું. તે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પાસે બેસવા ગયા અને ગોપાળાનંદ સ્વામીએ થોડુંક અમથું જ રિપેર કરવાનું હતું એ કરાવી દીધું, મુક્તાનંદ સ્વામીનું કામ થઈ ગયું. જોયું ને, એક ખોદ મારો મહારાજ આ ધરતી ઉપર મુક્તોને લાવ્યા હતા તે દિવસે પણ એમણે સેમ્પલ એવા જ આપ્યા કે મારે ને તમારે આ વાત સ્વીકારવી કાઠી પડે નહીં. નિત્યાનંદ સ્વામી એ જમાનાના એવા ધુરંધર પંડિત હતા કે એમને હરવે એવો કોઈ આ ધરતી ઉપર પાક્યો નહોતો. કોઈ પણ પંડિતોની સામે સ્વામિનારાયણ સર્વોપરી છે એવું ધડાધડ સિદ્ધ કરી દેતા. કોઈ દીકરો બોલી ન શકે એવા પંડિત હતા, પણ નિત્યાનંદ સ્વામી આ ધરતી ઉપર રહ્યા, એમને જાણતા પિછાણતા ઓળખતા બધા હરિભક્તો સેવતા, પરંતુ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એવા એક જબરજસ્ત વક્તા હતા કે એ એવી કથાઓ કરે, એવી કથાઓ કરે કે અભણ ભણેલા હવને હાડો હાડ ઉતરી જાય. તે ગુણાતીતાનંદ સ્વામીથી જેટલો સત્સંગ થયો અને એમનાથી જેટલા બધા જીવે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી જાણ્યા, માણ્યા, ઓળખ્યા અને પામ્યા, એટલું નિત્યાનંદ સ્વામીના જીવનમાં જોવા મળતું નથી. જોયું, આ મારા વાલાએ મારા ને તમારા માટે આવું ગોઠવ્યું છે કે મને તમને સહજ સ્વીકારાઈ જાય કે આ સૃષ્ટિમાં મારા વાલાની રચના જ આવી છે, એની સિસ્ટમ જ આમ છે. આપણે જરા એનાથી કંઈ ઊણા માની લેવાની કે અહમને આડું ધરવાની જરૂર નથી. આપણામાં જે ખામી છે, જે ખોટ છે, જે અપૂર્ણતા છે એને પ્રેમથી અપનાવીએ અને જેનામાં એ પૂર્તિ છે એને પૂરક તરીકે સ્વીકારીએ, જબરજસ્ત કામ થઈ જાય. જ્ઞાન કોઈ નથી એવો જે સંપૂર્ણ ગણાય. હવે આવું કેમ, એનો ખુલાસો બહુ સરસ છે. જો ન્યૂનતા રાખી સર્વે માં હરિયે જાણી જો, ન્યૂનતા રાખી
સર્વે માં હરિયે જાણી જો,
એ ન્યૂનતા રાખી સર્વે માં હરિયે જાણી જો,
ન્યૂનતા રાખી સર્વે માં હરિયે જાણી જો.
જ્ઞાન નથી જયા પણે જ્ઞાન નથી પૂર્ણા સર્જન કો, ન્યૂનતા રાખી સર્વે માં હરિયે જાણી જો,
ન્યૂનતા રાખી સર્વે માં હરિયે જાણી જો,
હોય હરિયે જાણી જો,
હરિયે
એનો જવાબ એક જ છે કે સર્વ કરતા સદા હિત કરતા સર્વજ્ઞ પરમ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે ચાય બુજીને આવી જ રચના કરી છે. જ્યારે ચાય બુજીને આવું કર્યું હોય તો એનો કાંઈક અને કાંઈક અવશ્ય હેતુ હોય. આવું એમને શું કામ કરવું પડ્યું એનો જવાબ છે, આપણે જીવ છીએ, ભગવાન નથી. એટલે પૂર્ણતાનું અભિમાન આપણને આવ્યા વિના રહે નહીં. હર એક માનવીને અભિમાનથી બચાવવા માટે જ, કોકનું દાસપણું કરાવવા માટે જ, કોકને પોતાના કરતાં પણ મહાન સારા ડાયા સ્વીકારડાવવા માટે જ આ યુક્તિ બજાવી છે કે હર એક વ્યક્તિમાં કાંઈક એવી વસ્તુ ઓછી મૂકવાની કે જેથી કરીને એને એમ ખબર રહે કે હું તો સામાન્ય જીવ છું, પ્રભુએ મને આટલું આપ્યું છે એને લઈને મારું ગાડું હાલે છે, હું કાંઈ ભગવાન થઈ પડ્યો નથી. એમનામાં ભગવાને બહુ સારું મૂક્યું છે, મારામાં એટલું ઓછું છે, એ મારા કરતાં એટલા આગળ છે, બસ આટલી એક જગ્યા રહે ને તો આપણે અભિમાનથી બચી જઈએ. અને જો અભિમાનથી બચીએ તો આપણો મોક્ષ થઈ જાય, નહીં તો ઓલી પૂર્ણતા આપણા મોક્ષને ખાઈ જાય. ન્યૂનતા રાખી સર્વેમાં હરિએ જાણી જોઈ, જ્ઞાન નથી જ આપણે પૂર્ણ સર્જન કોઈ. 6.5 અબજમાંથી એક પણ માનવ એવો નથી કે જે માનવની રીતે પૂર્ણ પરિપૂર્ણ સર્જન કહેવાય. તો આપણે એવું અભિમાન ક્યારેય ધારવું જોઈએ નહીં કે હું કાંઈક છું, કે હું કાંઈક છું એમ માની લેવું એ જ બહુ મોટી ભૂલ. આપણામાં કોઈમાં ક્યાંય એવું નથી. જો શિવજી જબરજસ્ત શક્તિશાળી દેવ છે, જ્યારે ભગવાનનો ઓર્ડર થાય તો એ આ 14 લોકને નાશ કરી શકે એવા શક્તિશાળી દેવ છે. પરંતુ શિવજી નાશ અદ્ભુત કરી નાખે, ધડાકા બંધ કરી નાખે, પરંતુ પાલન કરવાનું થાય તો ગમે ત્યારે અચાનક વિસ્ફોટ થાય. સમજી ગયા? આ સૃષ્ટિ ચાલી રહી છે એમાં કોક જીવ, કોક મનુષ્ય, કોક દેવ, કોક અસુર, રાક્ષસ કંઈક ઊંધાય, આડોડાય, અકોણાય, થોડી ઘણી તો હોમાં હોય ને, જો કંઈક એવું કરે તો શિવજીનો એવો મગજ જાય કે પ્રલયને હજી ઘણી વાર હોય તોય પ્રલય શરૂ થઈ જાય. એટલે પછી ભગવાને શિવજીને ઓનલી પ્રલયનું કામ સોંપ્યું અને સ્થિતિ કરવાનું કામ, પાલન પોષણ કરવાનું કામ વિષ્ણુને આપ્યું. વિષ્ણુ એવા સત્વગુણી દેવ છે કે ઘણું બધું ખમી ખાય, લેટ ગો કરે, જાતું કરે, માફ કરે, ચલાવી લે, દયાભાવ રાખે. એટલે સૃષ્ટિ એમનામ હરખી હાલ્યા કરે, હવનું પાલન પોષણ થાય. પણ જો ધડાધડ હવનો નાશ કરવાનો હોય તો પછી એમની જીગર હાલે દી કર, આમનામ બિચારાને કેમનું મારી નાખવા. એટલે પાછી વળી શિવજીની જરૂર તો પડે પછી. હવે એની ગોઠવણ જ આવી ભાઈ, આપણે કરીએ શું? અને આ સૃષ્ટિ છે તો આમાં વિષ્ણુ જોઈએ અને શિવજી જોઈએ. એટલે વિષ્ણુ એવું માને છે કે જો મહાદેવ ન હોય તો પ્રલયનું કામ કોણ કરે બાપા, એટલે મહાદેવજી છે એટલે આ બધું સરસ ચાલે છે, નહીં તો પાછું જે નાશ કરવાનું હોય કોણ કરે. ત્યારે શિવજી એવું માને છે કે ભાઈ વિષ્ણુ ન હોય તો આ બધાને કોણ ખમી ખાય, આ બધા કોણ આડોડને કોણ એમનામ પાલન પોષણ કરીને એમનામ હંકાવે, એ છે તો આ બધું હાલે છે. અને એમ એ બે માને છે ને તો હમ્પીને આ જગત સારું હાલે છે. સમજી ગયા? અને એ બે ભેગા થાય ત્યારે એમ વાત કરે છે કે આ બ્રહ્મા છે તો સારું છે, નવા નવા પ્રોજેક્ટ, નવું નવું પ્લાનિંગ, નવું નવું આયોજન, નવું નવું પ્રોડક્શન, એ સારું બહાર પાડે છે, આપણે શું કરીએ? ખ્યાલ આવી ગયો? ત્યારે બ્રહ્મા બેઠા બેઠા વાત કરે કે ભાઈ હું તો નવું નવું બહાર પાડી દઉં, પછી એને પાર પાડવાનું કામ વિષ્ણુ વિના કોણ કરે બાપા. આમ એ બધું હરખું હાલે છે. જે દિવસે એકબીજાના પૂરક માનવાને બદલે જો હરીફ માનવાનું શરૂ થાય તો ત્યાંય ડખામારી થાય. આવું બધું છે આ સૃષ્ટિમાં. ઠાકોરજી કર્યું છે જ આવું. જ્ઞાન નથી જ આપણે પૂર્ણ સર્જન, કોઈ આપણામાંથી કોઈ પરિપૂર્ણ સર્જન નથી. કુંતીને 5 પુત્રો દેવો થકી થયા, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ. 5 પાંડવો આ ધરતી ઉપર બહુ મહાન થઈ ગયા. પરંતુ ભીમભાઈ ગમે એવાને હેઠો પાડી દેવો હોય તો પૂગી વળે, પૂગી વળે ને, ઊભો રહે તારી જાતના. ગમે અને બાજી વળવું હોય, હાંજે એના ટાંટિયા ભાંગી નાખવા હોય તો હવારની જરૂર પડે નહીં. હા ને પહેલાં એ કામ ભીમભાઈ પતાવી દે. પણ રાજ હાંકવું હોય તો કાંઈ એમ હાલે? હે, હવારથી હાંજ ઓજી 10 વાર ગદા ફેરવે તો રાજ કેમનું હાલે ભાઈ? ત્યાં પાસે યુધિષ્ઠિર મહારાજાની જરૂર પડે કે ભૈયા અબ ક્યા કરેંગે. એટલે ભાઈ કે તુમ્હારી ગદા રખ દો, ગદા કા અબ કોઈ કામ નહીં હૈ, અબ રાજનીતિ સે કામ લેના હોગા. હવે યુધિષ્ઠિર બહુ જ સારા, નીતિકુશળ, બહુ જ ક્ષમાશીલ, ધર્મમય, ધર્મ પ્રધાન, સારી રીતે આખું રાજ ચલાવે એવા. પણ યુદ્ધ થાય અને જો સામે દુશ્મનો આવીને ભાઈ ઘેરો ઘાલે તો યુધિષ્ઠિરથી કાંઈ હવે એનું રક્ષણ થાય? શું કરવું? એટલે પછી અર્જુનની જરૂર પડે. ઈબાણાવાળી અર્જુન આવીને ઉભો રહે, બાલ ભલાની ભે ફાટી જાય અને હવે ભાગી જાય ને કમરી જાય અને યુધિષ્ઠિરનું રાજ આબાદ ચાલે. આમ મારા પ્રભુએ આ સૃષ્ટિ એવી બનાવી છે કે અહીંયા કોઈ પૂર્ણ નહીં. સમજી ગયા? બધાને એકબીજાની જરૂર પડે, પડે ને પડે જ. જો ડૉક્ટરો બધા MD હોય, બહુ બધા માસ્ટર હોય, તો પણ એમની પાસે ઘણા બધા કેસ આવે એટલે કોકને સાહેબ એવું કે તમે છે ને આના માટે મોરી સાહેબને મળો, જરા આ બાબતમાં મોરી સાહેબની સલાહ લેવી પડશે. તો મોરી પાસે જેટલા કેસ આવે ને તો પાછી કે ભાઈ તો તમે ઓલા સાહેબને મળો, આ બાબતમાં એની સલાહ લેવી પડશે. જોયું તમે? સારામાં સારા ડૉક્ટર, એનું બહુ સારું નામ, બહુ સારું કામ, તો પણ અમુક બાબતમાં તો એ ઉણા ઉતરે ઉતરે ને ઉતરે છે જ. એવું આપણે એકબીજાની સલાહ, એકબીજાનું માર્ગદર્શન, એકબીજાની સહાય લેવી જ પડે છે. એટલે આપણે આ વાતને જો સમજીને સ્વીકારી લઈએ તો બહુ મોટું કામ થાય. હવે આ વાત સ્વીકારી લઈએ એના માટે શું કરવું? હવે એક દોહો અદ્ભુત છે. માટે કદી કોઈ વાતનું કરવું નહીં અભિમાન,
માટે કદી કોઈ વાતનું કરવું નહીં અભિમાન,
માટે કદી કોઈ વાતનું કરવું નહીં અભિમાન,
માટે કદી કોઈ વાતનું કરવું નહીં અભિમાન.
ન્યૂનતા સમાજ માનવે,
ન્યૂનતા સમાજ
ન્યૂનતા સમજ માનવે,
ન્યૂનતા સમજ માનવી,
સમજે વિચારી જ્ઞાન, માટે કદી કોઈ વાતનું કરવું નહીં અભિમાન,
માટે કદી કોઈ વાતનું કરવું નહીં અભિમાન,
એ કરવું નહીં અભિમાન,
કરવું નહીં અભિમાન.
આટલી વાત કર્યાનો હવે આ સાર છે કે ડાયા હો તો ડાપણ વાપરો. આપણામાં ભગવાને જે કાંઈ જેટલું કાંઈ સારું મૂક્યું હોય એનું ક્યારેય કોઈએ અભિમાન કરવું જોઈએ નહીં. કારણ કે ઘણા બધા હારાની અંદર કાંઈક તો આપણામાં નબળાઈ છે, છે ને છે જ. જો આપણે આટલા બધા બેઠા છે આમાં કોક તપ બહુ સારું કરે, ખાવાનો બહુ સારો કંટ્રોલ, રાઈટ? પરંતુ અમુક બાબતમાં એ ઉણા ઉતરે ઉતરે ને ઉતરે. તો કોક દાદા એવા હોય કે જરૂર પડે તો ધણધણાવીને ખખડાવીને કહી નાખે, હે એવું કહી નાખે, એવું કહી નાખે કે ઊભી પૂછડીએ જાય. પણ જ્યાં ધીરજ રાખવાની થાય, જ્યાં પ્રેમ આપવાનો થાય, તો આપણાથી એ ન થાય. એટલે શું કરીએ, એકે એક વ્યક્તિમાં તમે જોવા જાઓ તો આપણે આવું બધું નીકળે. અમારા જીવરાજભાઈ ભા બેઠા છે, જો બેઠા આપણા ખોપાળાવાળા, બહુ સુરવીર પ્રકૃતિના નિષ્ઠાવાન હરિભગત છે. તમે એને કામ સોંપો તો તમારે ભીમભાઈની જેમ ધણ ધણાવીને પૂરું કરી દે, ખોટું નહીં. ગમે એ સોંપી દો, તમારે 1000 માણાનું રોહડું કરવું હોય તો જીવરાજભાઈ કે હાવ સ્વામી થઈ જાય, પણ ઢોળાય ફોડાય થોડુંક આમ તેમ થાય એ તમારે પછી સમજી રાખવાનું. સમજી ગયા? કોકને જરા કવાઈ જાય, કોકને જરા ખીજાવાઈ જાય તો એ પછી તમારે માફ કરવાનું. વાવ છે. તો આપણા બધામાં ભલે ઘણું ઘણું બધું સારું હોય તો પણ ક્યારેય એનું અભિમાન કરવું જોઈએ નહીં. ન્યૂનતા, સમાજ માનવી, સમજી વિચારી જ્ઞાન, આ બે પાદ બહુ જ સારા છે. જો હવળું લેતા ન આવડે તો મોટું નુકસાન એ થાય કે જે મારામાં ન્યૂનતા છે તું તારમ નથી, તું શું મોટીલું લાયો છો. જો આવું થાય તો અભિમાનનું પોષણ થાય. આપણે અભિમાન મૂકવાનું થાય ત્યારે આપણે એની ખોટખામી કાઢવા માંડીએ તો આપણું અભિમાન જાય નહીં, એ પૂરક બની શકે નહીં. એટલે બહુ જ સરસ વાત કરી, ન્યૂનતા સમાજ માનવી. આપણે જ્યારે આપણા વિશે વિચારવાનું થાય ત્યારે ખોટખામી હોય એ ધ્યાનમાં રખાય, અને હામા માટે વિચારવાનું થાય ત્યારે એમાં જે સારું સારું હોય એ ધ્યાનમાં રખાય. ન્યૂનતા આપણામાં અને શ્રેષ્ઠતા સામામાં જોવાય. જો આટલું આપણને આવડી જાય તો આ જીવન અફલાતુલ દિવ્ય બની જાય, અદ્ભુત થઈ જાય. મારે મારી ખોટખામી હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે આ બાબતમાં હું બહુ કાચો છું, મને આની ખબર પડતી નથી, મને આ બાબતમાં કાંઈ ન આવડે, હું કરવા જાઉં તો મારાથી ન થાય, પણ આ સ્વામીને એ બહુ સારું આવડે છે, એ સ્વામીને મહારાજે બહુ સારો ગુણ આપ્યો. પણ એમ ન વિચારાય કે એને ઓલું કાં આવડે છે, તો સરખું જ થઈ જાય. ન્યૂનતા એનામાં કલ્પવાની હોતી નથી, આપણે એની ન્યૂનતા ખોળી કાઢવાની નથી હોતી. ન્યૂનતાઓ બધી આપણે આપણી ખોળવાની હોય છે, વિશેષતાઓ સામાની ખોળવાની હોય છે. નબળાઈઓ આપણી જોવાની હોય છે અને શ્રેષ્ઠતાઓ સામાની જોવાની હોય છે. જો આટલી કોકને અદ્ભુત કળ આવડી જાય તો એ આ સત્સંગમાં અનેરો મહામુક્ત બની જાય. પર્વત બાપામાં આ કળ અદ્ભુત હતી. એ દાદા ખાચરમાં મહામુક્તનો ભાવ કરી શકે એવા ગુણો પકડી શકતા, ઝીણાભાઈમાં પણ એવી વિશેષતાઓ પકડી શકતા, સુરા ખાચરમાંથી પણ એવું પકડી શકતા. અરે ઓલી કાંડે દોરો બાંધવા આવેલી ચારણની બાઈમાં પણ એ એવી દિવ્યતા ધારી શકતા કે લ્યો કેટલા મોટા ભાગ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણે એનો દોરો સ્વીકાર્યો, આટલી એની સેવા સ્વીકારી. આહા હા, તો લક્ષ્મીતુલ થઈ ગયા, ભગવાને એને આવું આપ્યું હતું. એટલા માટે ન્યૂનતા આપણી અને શ્રેષ્ઠતા સામાની જોતા રહો. આ કળ આવડી ગઈ તો ખોટખામી પુરાઈ જાય, અભિમાનથી બચાઈ જાય અને મોક્ષ મળી જાય. એટલે એક શબ્દ બહુ અદ્ભુત વાપર્યો, સમજી વિચારી જ્ઞાન. બહુ સમજી વિચારીને હંમેશા ન્યૂનતા આપણામાં જોવી અને શ્રેષ્ઠતા સામામાં જોવી. આટલું કરીશું તો બહુ સારું કામ થઈ જાય. હવે વાત રહી એ કે ભાઈ પ્રભુએ આપણું સર્જન જ એવું કર્યું છે કે આપણામાં કાંઈક તો ખોટ ખામી હોય ને હોય જ, તો પછી હવે શું આપણી જિંદગી આખી આપણે આવી રીતે ખોટ ખામી હોતા જ પૂરી કરી દેવી? અને આપણી આજુબાજુમાં કંઈક વિશેષતાઓ હોય, શ્રેષ્ઠતાઓ હોય, તો આપણે શું આખી જિંદગી એ શ્રેષ્ઠ અને હું નબળો આમ જ મરી જવું? હવે તમે તો એવું શીખવાડ્યું કે આનો અર્થ તો એવો થાય કે હું કાયમ માયકાંગલો રહું અને મારી આજુબાજુમાં હોય એ બધા બાદશાહ જેવા રહે. તો કે ના, એમ નથી, સાંભળો, આની મજા કંઈક બીજી છે. આપણામાં જે ન્યૂનતા હોય છે એ ન્યૂનતા ભગવાને આપણને અભિમાનથી બચાવવા, નિર્માની રાખવા, દાસ બનાવવા, ભગવાન અને મોટાનું કર્તૃત્વ સ્વીકારી શકવા મૂકી છે. એ પણ બહુ સારા માટે છે. એ ન્યૂનતા આપણી સામાના વ્યક્તિત્વમાંથી પૂરાય છે. આપણે કાયમ ખોટખામી વાળા જ મરી જવાનું હોતું નથી. નારદજી તુમરુ પાસેથી એ શીખી શકે છે અને પોતે પણ રાજીપો લઈ શકે છે. બહુ જ સરસ અદ્ભુત વાત કરે છે. જો તે ન્યૂનતા ને તે ટાળવા હરિ કરે છે દયા,
તે ન્યૂનતા ને ટાળવા હરિ કરે છે દયા,
તે ન્યૂનતા ને ટાળવા હરિ કરે છે દયા,
તે ન્યૂનતા ને ટાળવા હરિ કરે છે દયા.
નજીક આપે છે,
નજીક આપે છે,
જ્ઞાન નજીક માં આપે છે,
જ્ઞાન નજીક માં આપે છે.
પોરક જન સદાય તે ન્યૂનતા ને ટાળવા હરિ કરે છે દયા,
તે ન્યૂનતા ને ટાળવા હરિ કરે છે દયા.
ન હોય આપણામાં તે તેનામાં હોય,
જે ન હોય આપણામાં તે તેનામાં હોય.
જ્ઞાન તેવા આપે છે,
જ્ઞાન તેવા આપે છે,
જ્ઞાન તેવા આપે છે,
જ્ઞાન તેવા આપે છે.
જાનો કોઈને કોઈ ન હોય આપણામાં તે તેનામાં હોય,
જે ન હોય આપણામાં તે તેનામાં હોય,
હોય તે તેનામાં હોય,
તે તેનામાં હોય.
આપણા ઉપર પ્રભુનો એ અભિશાપ નથી કે આપણે જીવનભર એ અપૂર્ણતા વાળા જ મરી જઈ, આપણે ખોટ ખામી હોતા જ ગુજરી જઈ. ના, પ્રભુએ ન્યૂનતા તો આપણા હિત માટે મૂકી છે, પણ જેણે આપણામાં ન્યૂનતા મૂકી છે એ જ પ્રભુએ દયા કરીને આપણી જ નજીકમાં કોક એ ખોટ ખામી પૂરી દે એવા અચૂક આપણા હિતેચ્છુઓ પણ મૂક્યા હોય છે, જેને પૂરક કહેવાય. જે ખોટ ખામી મૂકે છે એ જ એ ખોટ ખામીના પૂરક આપે છે. આ એની કરામત છે કે ખોટખામી પણ મૂકવાની અને પૂરક પણ આપવાનો. ખોટખામી મૂકવાથી એ અભિમાનથી બચી જાય અને ઓલો પૂરક આપવાથી પૂર્ણતા મળી જાય. આવી મારા વાલાની અદ્ભુત કરામત છે. એમનો આ એક અનેરો જાદુ છે કે સૌ કોઈ પરિપૂર્ણ પણ થાય અને અભિમાનથી બચી જાય. તે ન્યૂનતાને ટાળવા હરિ કરે છે દયા, જ્ઞાન નજીકમાં જ આપે છે પૂરક જનો સદાય. આપણી આજુબાજુમાં જ કોક એવા હોય, જો કોક થોડાક ગરમ મિજાજના હોય તો એની જ બાજુમાં ભગવાનને કોકને બહુ ઠંડા મગજના બનાવ્યા હોય છે, એટલે બેલેન્સ થઈ જાય, સરસ ગાડું ચાલે. આવું મારા ઠાકોરજીએ કર્યું હોય છે, એને બધું આવું આવડે છે. જે ન હોય આપણામાં તે તેનામાં હોય. આપણામાં એ ખરી ખોટ હોય અને બાજુવાળામાં એ સારામાં સારું હોય. લ્યો, કેવું સરસ. આ મારા ઠાકોરજીની કરામત જુઓ. જ્ઞાન તેવા આપે છે જનો કોઈને કોઈ. કોઈ અને કોઈ એવા પ્રભુએ આપણી આજુબાજુમાં આપ્યા જ હોય છે, આપ્યા જ હોય છે, એની પણ કૃપા જ છે. આમ આપણું જીવન પરિપૂર્ણ બને છે, દોષોથી બચે છે, પ્રભુના કૃપા પાત્ર થાય છે. એક સરસ પ્રગટનું એક્ઝામ્પલ આપી દઉં, આપણું જોયેલું, જાણેલું, અનુભવેલું તરત સમજાઈ જાય એવું. આપણા મંડળમાં બે મહાન ધુરંધર સંતો, પૂજ્ય વાલાસ્વામી અને કૃપાળુ સ્વામી, જે વાલા ગુરુજીના ડાબા જમણા હાથ જેવા ગણાય. આપણા વાલા ગુરુજી જેટલા કોઈ પ્લાન આપે, જેટલા કાંઈ આયોજનો ચિંધે, ત્યારે એ આપણા બે મોટેરા સંતો આપણા મંડળમાં એવા અદ્ભુત વ્યક્તિત્વ ધરાવે છે કે ગુરુજીના સંકલ્પને તેઓ આબેહૂબ ચરિતાર્થ કરી આપે. પણ એ બેમાં મારા ઠાકોરની કરામત જોયા જેવી છે. ગુરુજીએ કોક સંકલ્પ આપ્યો કે આપણે મહારાજને રાજી કરવા સંતો આવું કરીએ. હવે એ ગુરુજીએ જે ધાર્યું છે એને આબેહૂબ ઊભું કરવાનું પૂરેપૂરું પ્લાનિંગ આયોજન, એમાં શું શું જોઈએ, કેટલું જોઈએ, કેટલો ટાઈમ લાગે, કેટલા માણસો હોય ત્યારે આ કામ થાય, એ બધું કૃપાળુ સ્વામી કરી આપે. કોણ કરી આપે? કૃપાળુ સ્વામી કરી આપે. તમે વાલા સ્વામીને કહો એટલે એમ કે મને એમાં કાંઈ નહીં ખબર પડે સ્વામી, આવું કે તો આપણે થાય તો કૃપાળુ સ્વામી તો ભાઈ બહુ સરસ, સ્વામીએ પ્લાન કર્યો જોરદાર, હવે આપણે સ્વામીને એમ કે સ્વામી આ તમે સરસ પ્લાન કર્યો છે તો હવે આને તમે જ બધું કરી આલો. એટલે કૃપાળુ સ્વામી તરત બે હાથ જોડે કે સ્વામી મને ખાલી પ્લાન જ આવડે છે, પછી પ્લાનને પ્રેક્ટિકલ કરવાનું કામ હું લઈ શકું નહીં, એના માટે તમે વાલા સ્વામીને મળો ને, એ વાલા સ્વામીને બહુ સારું ફાવે છે. પાંચ પચીસ હો 500 માણા પાસેથી કામ લેવું હોય, ટાઈમે ધણ ધણાવીને પૂરું કરવાનું હોય તો એ કરાવી શકશે, એ પાછું હું નહીં કરાવી શકું. સમજી ગયા? લ્યો કેવી કરામત છે જોઈ તમે. એકને અદ્ભુત આયોજન આવડે છે, એકને એ નથી આવડતું. જેને આયોજન આવડે છે એને 5, 50, 100, 500 પાસેથી ધણ ધણાવીને કામ લેવાનું થાય તો પ્રભુએ એ નથી આપ્યું, એ પાછું ઓલ્યા બીજાને બહુ સારું આપ્યું છે. એટલે આ બધી કાંઈક ઠાકોરજી મહારાજની એવી અદ્ભુત કરામતો હોય છે કે એને જ ખબર પડે છે, મને તમને એમાં ખબર પડતી નથી. એ મોટાની મોટાઈ છે, મહાનની મહાનતા છે કે પોતાની ખોટ અને ખામીથી તેઓ અખંડ અહમ શૂન્ય રહે છે અને સામાને પોતાના પૂરક તરીકે પ્રેમથી અપનાવી લે છે અને પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આવું છે. મને ગુરુજી કંઈક એવું કહે કે ભાઈ આ 5 માણસો આવ્યા છે કે આ ફલાણા સાહેબ આવવાના છે, આનું કેવી રીતે કર્યું હોય તો થાય, તો હું ગુરુજીને કહું ગુરુજી મને એમાં કાંઈ નથી ખબર પડતી, આ બધું વ્યવહારનું આયોજન કેમનું કરાય, વ્યવહારે કેમ થાય, એ ગુરુજી મને કાંઈ નથી ખબર. ગુરુજી કહેતા ગાંડા કામ કેમનું કરવું, તો હું કહું ગુરુજી સ્નેહાળુ સ્વામી મળતો આવું, મળી આવું સ્વામી અમને સરસ બધું ગોઠવી આલ છે, તો સ્નેહાળુ સ્વામી પાસે જાઓ એટલે તમને પટ દઈને ગોઠવી દે કે એનું આમ કરો વ્યવહારે આમ જ થાય, આમ કરો એટલે હરખું ગણાય ને આમ કરો તો વ્યવહારે બરાબર કહેવાય નહીં. હવે પ્રભુએ એમને એ આપ્યું હોય છે, આપણે એને અપનાવી શકીએ તો મોટું જબરું કામ થઈ જાય. હવે આ તો બહુ સરસ મારા વાલાની ગોઠવણી છે, એને સ્વીકારી લેવાની વાત થઈ. આપણી સાઈડમાં આપણે ન્યૂનતાવાળો પક્ષ જોતા રહેવું, સામામાં શ્રેષ્ઠતાવાળો પક્ષ જોતા રહેવું, તેમ છતાંય એનો સ્વીકાર કરીને આપણે આપણી ખોટ ખામી પૂરતા રહેવું, રાજીપો લેતા રહેવું અને પ્રભુને પામતા રહેવું, આ બધી વાત તો થઈ ગઈ. પણ આમાં એક વાતની ખરેખરી સાવધાની માગે છે. પરંતુ સમજાતે વિના, પરંતુ સમજાતે વિના ઈર્ષા કરે છે જન,
પરંતુ સમજ્યા વિના ઈર્ષા કરે છે જન,
એ પરંતુ તે સમજ્યા વિના ઈર્ષા કરે છે જન,
પરંતુ તે સમજ્યા વિના ઈર્ષા કરે છે જન.
જ્ઞાન પૂરક ગાણે નહીં,
જ્ઞાન પૂરક ગાણે નહીં,
જ્ઞાન પૂરક ગાણે નહીં,
જ્ઞાન પૂરક ગાણે નહીં,
મનમાં થઈ મગન પરંતુ તે સમજ્યા વિના ઈર્ષા કરે છે જન,
પરંતુ તે સમજ્યા વિના ઈર્ષા કરે છે જન,
એ ઈર્ષા કરે છે જન,
ઈર્ષા કરે છે જન.
આ આપણો પ્રોબ્લેમ છે. આ મારા વાલાની કરામત સમજાતી નથી, સમજાય તો પણ સ્વીકારાતી નથી, અને ઓલા પૂરક ની હારે ઈર્ષા થવા લાગે છે, ઊંધાઈ આડોડાઈ થવા લાગે છે, એની પાસે આપણે જઈ શકતા નથી અને એની નબળી સાઈડો જોઈ જોઈને ઊંચા તૂચી કરવા લાગીએ છીએ. તો એને આ ભૂલ નથી તારે વળી, એ આમ નથી કરતો, બસ આ જ શરૂ થઈ જાય. આપણે એનું સારું શીખી શકતા નથી. જ્ઞાન પૂરક ગણે નહીં, ક્યાં ના ગણે, બહુ સરસ શબ્દ વાપર્યો, મનમાં થઈ મગન, પોતે ને પોતે પોતાની બધી જે કંઈક સારી બાબતો હોય એનાથી ફૂલાય, ખુશ ખુશ હાલ થઈ અને બીજાને પૂરક સ્વીકારી શકતો નથી. આઈ એમ સમથિંગ બધા થઈ જાય છે, હું કંઈક છું ભાઈ, હું કંઈ જેમ તેમ છું. પેલામાં આવે છે હમ કિસી છે કમ નહીં, પતી ગયું લ્યો. આમ માણસ મનમાં મનમાં મગન થઈને પોતાના પૂરકોનો સ્વીકાર કરતો નથી, એટલે ઈર્ષા કરે છે અને ઈર્ષા કરીને પોતે અધૂરો મરી જાય છે. પૂરકજનોની ઈર્ષા કરતા જોયા અનેક, પોતાના જીવનનો અનુભવ નજરે નિહાળેલો અહેવાલ આપી રહ્યા છે વાલા ગુરુજી. પૂરકજનોની ઈર્ષા કરતા જોયા અનેક, આજ દિવસ સુધીમાં મેં એવા અનેક વ્યક્તિઓ જોયા છે કે જેઓએ પોતાના પૂરકની ઈર્ષા કરી છે, પ્રશંસા નહીં, પૂરક સાથે અથડામણ ઓરી છે, સ્વીકૃતિ નહીં. અને તમે જોવા જશો તો દુનિયામાં ઠેક ઠેકાણે આવું બનતું હોય છે. દેરાણી જેઠાણીમાં લગભગ આ જ પ્રોબ્લેમ હોય, તમે જોજો. એક બાઈને અમુક બાબતમાં સારું આવડતું હોય અને બીજી બાઈને બીજી કંઈક બાબતોમાં સારું આવડતું હોય, પરંતુ બે બેની નબળાઈ જ કાયમ બોલ્યા કરે, એકબીજાનું સારું બોલે નહીં, સારું શીખે નહીં, નામ નામ જુદ્યું થઈને કૂટાઈને મરી જાય. આ ખારી બલા ઈર્ષા છે, બહુ ભૂંડી બલા છે. જો ઈર્ષા ન કરીએ અને એકબીજાનો સ્વીકાર કરી શકીએ તો બહુ મોટું કામ થઈ જાય. જ્ઞાન તેનો લાભ લે છે લાખો માં જન એક. આ ગુરુજીનું સ્ટેટમેન્ટ છે કે લાખો લોકોને તમે ખોળો, શોધો, તપાસો, ત્યારે કોક એક વ્યક્તિ એવો નીકળે કે 1% પણ ઈર્ષા ન કરે અને સીધે સીધો પૂરકનો સ્વીકાર કરી લે. બાકી તો કંઈક 2%, 5%, 25%, 50% ઈર્ષા હોય ને હોય જ. લાખોમાં કોક એવો વિરલો પાકે છે કે જે 1% પણ ઈર્ષા કર્યા વિના પર્વતભાઈની જેમ, દાદા ખાચરની જેમ બીજાનો સ્વીકાર કરી શકે છે. લાડુબા અને મોટીબા આપણા સંપ્રદાયના બે એવા અજોડ પાત્ર થયા. શ્રીમદ સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ એમના ગુણો વર્ણવતા વર્ણવતા એમ કહી દીધું કે લાડુબા અને મોટીબા જેવા કોણ. આવું જો તમે મને પૂછો તો હું એનો એક જ જવાબ આપી શકીશ કે લાડુબા જેવા મોટીબા છે અને મોટીબા જેવા લાડુબા છે. હવે એના જેવા આ દુનિયામાં બીજા કોઈ છે નહીં. આવું સદાનંદ સ્વામીએ લખ્યું. એ મોટીબા અને લાડુબા જીવનભર ભેગા જ રહ્યા, બંને સાંખ્યોગ પાળ્યો, વર્ષો સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સેવા સત્સંગ ભજન ભક્તિ કર્યા ને કરાવ્યા. પણ આપણા સંતોએ એની ખાસ નોંધ લીધી કે ક્યારેય એ બે બહેનોએ એકબીજાની ઈર્ષ્યા કરી નથી. મોટીબાની વ્યવહાર કુશળતામાં, મોટમના થવામાં, સાધુતાના સારા સારા સદગુણોને ધારવામાં માસ્ટરી હતી. એક બેને નહીં, હજારોને સમાવીને જીવી શકે, હજારોને સુખ આપી શકે, હજારોને સુખિયા કરી શકે એવી એમનામાં મોટાઈ હતી. એ હતા ત્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો બહેનો એમને ગુરુ માનતા અને એમના દ્વારા બહુ બધા ભગવાનને પામ્યા. એ અત્યંત ગુણિયલ હોય એને પણ, ઓછા ગુણિયલ હોય એને પણ બહુ સારી રીતે અપનાવી શકતા, સમાવી શકતા, શીખવાડી શકતા, ઘડી શકતા, પ્રેમ આપી શકતા, માફ કરી શકતા, એનું સહન કરી શકતા, એવા મોટીબા ગુણિયલ હતા. મોટા મોટા સંતો એની પાસેથી ગુણો શીખે એવા હતા. પણ લાડુબા પરાત્પર પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના એવા પરમ પ્રેમી હતા, પરમ પ્રેમી હતા કે મારો ભગવાન એને વશ થઈ ગયો. લાડુબા પૂજા કરવા બેસે, ધ્યાન ધરવા બેસે તો મારા મહારાજથી રહેવાયની એવો પ્રેમ કરે અને મારો પ્રભુ ત્યાં પ્રગટ થતા, એની પૂજામાં સાક્ષાત પૂજાપો ગ્રહણ કરવા આવી જતા, એનો ધરાવેલો થાળ સાક્ષાત આરોગવા મારો પ્રભુ પ્રગટ થઈ જતા. આ લાડુબાની વિશેષતા હતી. આ બે બહેનોએ કોઈ દી ઈર્ષા ન કરી, એકબીજાના પૂરક બની ગયા. કાંઈ પણ કામ કરવાનું હોય તો લાડુબા કે મોટી બાને પૂછો, મોટી બહેનને એમાં બહુ ખબર પડે, પોતે પણ પૂછે, બીજાને પણ પૂછાવે, હંમેશા એમ કે બાને એમાં બહુ ખબર પડે છે, મને એમાં ન ખબર પડે, એ બાને બહુ ખબર પડે, બા કે એમ કરવું, હાલો આપણે બાને મળીએ. બધી જ બાબતમાં કાયમ બાને મોર રાખે, મોટી બાને આગળ રાખી, એમના નેતૃત્વ નીચે રહીને કામ કરે. પણ મોટી બાને પૂછો તો એમ કે આ હા હા, લાડુને મારા વાલામાં જેવું વહાલ છે એવું તો કદાચ ગોપીઓને નહીં હોય, લાડુ તો લાડુ છે બાપ, એના જેવો પ્રેમ ક્યાંથી લાવવો. હાલો લાડુ પાસે જાય કે હે લાડુ, તું કે ને બા કે મહારાજમાં પ્રેમ કરવા માટે તું શું કરે છો, મહારાજ તને વશ થાય છે તો તને એવી શું ભક્તિ આવડી છે, તું અમને શીખવાડ ને બાપા. આવું કરતા લાખોમાં કોક જે ગણાય એમાં લાડુબા અને મોટીબા હતા. બાકી તો તમે લાખો બાયુની મુલાકાત લ્યો અને રંચ માત્ર ઈર્ષા ન કરે અને પૂરક સ્વીકારીને બીજા બહેનોમાંથી હારું હારું શીખે એવા કેટલા નીકળે. એટલે ગુરુજીનું સ્ટેટમેન્ટ રાઈટ છે, જ્ઞાન તેનો લાભ લે છે લાખોમાં જન એક. લાખો માથાને ઢંઢોળો ત્યારે કોક જ એવો નીકળે કે સહેજ જય લવ લેશ ઈર્ષા ન કરે, પૂરક તરીકે જ સ્વીકારે. કહેવાય છે એકવાર ગરડામાં એવું બન્યું કે મહારાજ દાદાના દરબારમાં રહેતા હતા અને કંઈક હોળીનો તહેવાર આવ્યો તો એ સમયના રીત રિવાજ મુજબ બાઈઓ બધી હોળીમાં કંઈક જરાક અપશબ્દો બોલવા લાગી અને સોમ ફૈબાના ખોડા ઉપર જરાક પથરાના ઘા કર્યા. એ જમાનામાં હોળીમાં આવું કરતા છે. તે એ બાઈઓ બધી અપશબ્દો બોલીને આવું બધું તોફાન થયું, દેકારો થયો ને, તે મહારાજને ગમ્યું નહીં તો મહારાજ દાદાનો દરબાર છોડીને રિસાઈને ચાલી નીકળ્યા. ગામમાં એક રાજુબાઈ ઠક્કર કરીને બહુ સારા સત્સંગી બેન ગરીબ હતા. આ લાધા ઠક્કરને અરજી ઠક્કરના કંઈક રિલેટિવ. મહારાજ એમના ઘરે ગયા અને એ બેને બહુ ભાવથી મહારાજને આવકાર્યા, સત્કાર્યા, ત્યાં મહારાજને બહુ સારી રીતે રાખ્યા. મહારાજ કે કોઈને તું કહેતી નહીં રાજુ કે અમે અહીંયા છીએ, પણ સોમ ફૈબાને ક્યાંકથી ખબર પડી ગઈ. સોમ ફૈબા પાછળ આવ્યા, મહારાજ પાસે બહુ આજીજી કરી, પ્રાર્થના કરી, રડ્યા. બીજા બધા બહેનો આવ્યા કે મહારાજ માફ કરો, હવે મારી બાયુ માણાનો આવો સ્વભાવ, હોળીનો તહેવાર તે થતા થઈ ગયું, હવે આવું નહીં થાય, બાપ તમે પાછા પધારો. ત્યારે મહારાજે એમ કીધું કે સોમ ફૈબા બહેનો, આ રાજુને તો અમે વચન આપી દીધું, એણે અમારી એવી સેવા કરી, એવી ભક્તિ કરી, તમે તેને કહી દીધું કે હવે અમે તમારા જ ઘરે રહેશું, હવે અમારે તમારે ત્યાં કેમનું આવવું. એટલે બાયુ મૂંઝાણા, ખ્યારું ભારે કરી, આ રાજુએ શું કર્યું, એક રાતમાં ઘડીકમાં મહારાજને વચ કરી લીધા અને મહારાજ એને વચન આપી દીધું. એટલે પછી બહેનોએ પહેલાં રાજુ બેન સામે જોયું, હવે આ તો મોટા મોટા ગામધણીના દીકરીઓ અને એમના ઘેરથી આ બધા બહેનો અને ઓલી તો ખોજા જ્ઞાતિના ઠક્કરબાઈ, તે એમને શરમ થઈ કે આ મોટા મોટા બધા બહેનો સંકોચાય છે, શરમાય છે. એટલે તરત ઓલી રાજુબાઈ બોલી કે મહારાજ આપ સુખે દાદા બાપુના દરબારમાં પધારો, સોમફૈબાને મોટીબાને લાડુબાને રાજી કરો, મહારાજ અમે તો એમની નોકરાણીઓ કહેવાય, એ તો અમારા માલિક, અમારો ગુજારો એમને લઈને છે, મહારાજ એમના ઘરે તમે રહો, એ અમારા ઘરે જ આપ છો અને બાપ, જાઓ પ્રેમથી મહારાજ એમને રાજી કરો. આવું કીધું. મારો મહારાજ ખુશ 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 થઈ ગયા હો કે વાહ ભાઈ વાહ, ભલે ખોજા જ્ઞાતિમાં જન્મી છે પણ આ બાઈ દાદ માગી લે એવી ભક્તિવાળી છે. કે મહારાજ તમે દાદા બાપુને ઘરે રહો, મોટીબાને ત્યાં રહો, સોમ ફાઈબાને ત્યાં રહો, એ અમારા ઘરે જ છો ને, હું તો એના ઘરે જ નોકરી કરું છું ને સેવા કરું છું ને, અમે તો એમના નોકર જ છીએ, તો નોકરનું શેઠનું કાંઈ જુદું હોય? એ અમારા સ્વામી, અમે એમના સેવક, અમારું ને એમનું જુદું નથી મહારાજ. તમે ત્યાં રહ્યો, હું ત્યાં સેવા કરવા આવીશ, હંમેશા આપની સેવા ત્યાં કરીશ. કેવું સરસ પૂરક બનાવતા કેવું આવડ્યું! આવું તો કોક કોકને જ આવડે છે. એ જ દાદાના દરબારમાં, એ જ ગઢપુર ગામમાં દાદો ખાચર અને જીવો ખાચર, કાકો અને ભત્રીજો રહેતા હતા ને હે. પરંતુ જીવા બાપુ જિંદગીભર દાદા ખાચરને પોતાના પૂરક બનાવી શક્યા નહીં, ક્યારેય ન બનાવી શક્યા. ઈર્ષા થઈ થઈને થઈ, રહી રહીને રહી. કોઈ દીએ વિચાર ન આવ્યો કે ભલે મને વ્યવહારિક જ્ઞાન બહુ સારું છે, બધી આવી બધી બુદ્ધિ મારામાં બહુ છે, નીતિ બીતિ હું બહુ સારી જાણું, પણ દાદાને જે ભક્તિ આવડે છે, સમર્પણ આવડે છે, એને જે મહિમા છે, ભાઈ 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 ધન્યવાદ મારા ભત્રીજાને, આવું તો કોને આવડે. બાપ દાદા તને વંદન છે, હો ભાઈ આવું ન કરી શક્યા. તે આખી જિંદગી ઈર્ષામાં ને ઈર્ષામાં કેટલાય અપરાધ અને દ્રોહ ઉજી પૂગી ગયા. આપણે શેખ મૈયાનું ટેલિફિલ્મ જોયું છે ને, ટેલિફિલ્મ આપણે બધાએ જોયું છે. એ જ્યારે જોઈ છે ત્યારે આંખમાં આહું આવી જાય એવું લાગે છે, પણ પાછું ફરીને પ્રેક્ટિકલ કરવાનું થાય ને તો આપણે ઓલા કાઠી દરબારો જેવું જ પાછું થાય છે. એ તો તમે બધા જાણો છો ને કહાની, શેખ મિયા ઉપર સ્વામિનારાયણ બાપા બહુ રાજી, એની નિષ્ઠા અને એની સુરવીરતા ઉપર માલો મારો જ્યારે રીઝી જતા ત્યારે કાઠી દરબારોને બહુ ફાવતું નહીં, જરા ખાટીખોરી ઈર્ષા કરતા, વાંકું બોલતા, ક્યારેક ક્યારેક મહારાજ વિશે પણ બોલતા કે ખબર નહીં આને કેમ બહુ ચડાવે છે મહારાજ. અને પછી મહારાજે કસોટી કરી અને શેખ મિયાને વાંકમાં લીધો ત્યારે બધાએ ભાઈ દાજ ઉતારી ઉતારી, હો આપણે બધાએ જોયું છે. આવું થાય છે. તો કાઠી હોય એ શેખ મિયાને પૂરક બનાવવાના હતા, જેમ મિયાજી એને પૂરક માનતા હતા એમ જીવા બાપુએ દાદા ખાચરને પૂરક સ્વીકારવાના હતા, જેમ દાદા બાપુ જીવા બાપુને વડીલ તરીકે અપનાવતા હતા એમ. પણ લાખોમાં કોક આ કામ કરી શકે છે? બધા કરી શકતા નથી. આજે ગામડે ગામડે, શહેરે શહેરે, પ્રત્યેક ગ્રુપ સભાઓમાં, યુવા સભાઓમાં તમે જાઓ તો આ પ્રશ્ન હળકતો હશે. કોક જ એવા હોય જે સર્વને પોતાના પૂરક માની શકે, બે મોઢે એનો ગુણ લઈ શકે, વખાણ કરી શકે, એમાંથી શીખી શકે કે સ્વામી અમારા ગામના આ હરિભગત એટલે હરિભગત હો સ્વામી, એને જે ભગવાનને ગુણ આપ્યા છે ને, અમારો આખો સત્સંગ એને લઈને શોભે છે, બાપ એને લઈને અમારું હાલે છે, એવા તો તમને કોક જ મળે. બાકી ઈર્ષા કરનારા ને અવગુણ લેનારા તો ઢગલા બંધ, જ્યાં હાથ નાખો ત્યાં જ હાથમાં આવે. ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી આ બાબતનો એક અદ્ભુત દાખલો બેહાડી ગયા છે. અદ્ભુત. ગુણાતીતાનંદ સ્વામી આખો સોરઠ ગજવતા, આખા સૌરાષ્ટ્રને રંગી નાખે એવી પ્રભુએ અમને શક્તિ આપી હતી. તો પણ જે દિવસે અમને જૂનાગઢના મહંત બનાવ્યા ત્યારે એમણે મહારાજ પાસે માગ્યું કે મહારાજ હું જૂનાગઢ તો જાઉં કે કૃપા કરીને ગોપાળાનંદ સ્વામી દર વર્ષે એક મહિનો અમને સત્સંગનો લાભ દેવા પધારે તો હું 12 મહિના કોકને સત્સંગ કરાવું, પણ મારા સત્સંગનું પોષણ કોણ કરે? એટલે મહારાજ જો ગોપાળાનંદ સ્વામી મને લાભ દેવા એક મહિનો આવે તો હું જઈને પછી 12 મહિના ત્યાં સત્સંગ કરીશ ને કરાવીશ. કેવું સ્વીકારી લીધું જોયું તમે? અને બાપ એ ગોપાળાનંદ સ્વામી એટલે ગોપાળાનંદ સ્વામી પ્રગટ પુરુષોત્તમ નારાયણનો જાણે કે બીજો જોટો જોઈ લ્યો એવા એ મહાન હતા, તો પણ હર હંમેશ ગુણાતીતાનંદ સ્વામીના બે મોઢે વખાણ કરતા. એમની મોટી જિંદગીમાં પણ અનેક મુમુક્ષુ ત્યાગીઓને એ એમ કહેતા, જાઓ ગુણાતીતાનંદ સ્વામી ભેગા રહેજો, સ્વામી તમારા ધર્મ જ્ઞાન વૈરાગ ચડી ચોટ કરી આપશે, સ્વામી એવા બળિયા છે, જાઓ સ્વામીનો સમાગમ કરજો, સ્વામી ભેગા રહેજો. અનેક હરિભક્તોને પોતાના શિષ્યોને પણ ગુણાતીતાનંદ સ્વામીનું નામ દઈને ભળાવતા, એવું માનતા ગુણાતીતાનંદ સ્વામીમાં જબરજસ્ત શક્તિ છે. મહારાજે એને આ ગુણ બહુ સારો આપ્યો છે. કથા વાર્તા કરવાનું એનું અંગ એટલે જાઓ સ્વામી ભેગા રહેજો, સ્વામીનો સમાગમ કરજો, આવું કહેતા. કેવા બે અદભુત હે આ બધી અમર કહાનીઓ છે. મારા ને તમારા અજ્ઞાનને કાઢી નાખે અને દિવ્ય માર્ગ ફુજાડી દે એવી. હવે એક સ્ટેપ આગળ જવું હોય તો આપણા સંપ્રદાયમાં આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ થયા. બહુ મોટા સદગુણી મહારાજ અને સંતોના વાલા બની જાય એવા આચાર્ય થયા. પરંતુ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી ને ભાઈ આત્માનંદ સ્વામી ને ભાઈ ભાઈ, એ બધાની તો વાત જ જુદી છે ને. એની તો ભાઈ વાત હું એક વાર કહેવાય છે. રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા જ સંતો સુરત ગયેલા. સુરત પધાર્યા, મોટી જબરી સભા થાય. સુરતનો સૌથી મોવડી આગેવાન હરિભગત અર્દેશરજી કોટવાળ એ સભામાં આવે એટલે એને ગોપાળાનંદ સ્વામીમાં પ્રતીતિ જોરદાર, પોતાના ગુરુ માને એટલે ગોપાળાનંદ સ્વામી દંડવટ કરે અને સ્વામીને પગે લાગી અને પછી જ્યાં એની જગ્યા હોય ત્યાં બેસી જાય. રઘુવીરજી મહારાજ ત્યાં જ પાટ ઉપર બેઠા હોય, ગાદી તીકે બેઠા હોય, પણ દંડવટ કોને કરે? ગોપાળાનંદ સ્વામીને કરે. ઘણા દી હાલ્યું, રઘુવીરજી મહારાજે આ બાબતમાં 1% પણ વિરોધ નોંધાવ્યો નહીં. કેવા આચાર્ય કે બાપ, ગોપાળાનંદ સ્વામી તો આજ આ સંપ્રદાયના સર્વે સર્વા છે. મારો મહારાજ મારા સુદ્ધાના બે આચાર્યોના પણ એના હાથમાં કાંડા હોંપીને ગયા છે. એ ન હોય તો આ ડગલે ને પગલે આવતી આફતોમાંથી અમને સૌને કોણ ઉગારે? સ્વામી તો સ્વામી છે, ભાઈ 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 ભાઈ. અર્ધેશ્વર એમને દંડવટ કરે એમાં શું ખોટું છે? એ સ્વામીએ એને સત્સંગ કરાવ્યો છે, સ્વામી એવા લાયક છે. તો રઘુવીરજી મહારાજ આચાર્ય પણ ગોપાળાનંદ સ્વામીને પૂરાક સ્વીકારી લેતા, સમજી ગયા. અને ગોપાળ બાપા એવા, એક દી બે દી ચાર પાંચ દી થઈ સંતોમાં વાતચીત થઈ કે સ્વામી અર્ધેશ્વરને થોડોક રઘુવીરજી મહારાજનો મહિમા થાય તો સારું. સ્વામી કે કરાવીએ એમાં હું. અર્ધેશ્વરની હાજરીમાં એક દિવસ એક સાધુને સમાધિ કરાવી દીધી ગોપાળાનંદ સ્વામી હો. તે પછી તો ભાઈ કલાકો વયા ગયા, પેલા સાધુને સમાધિ સ્વામી છોડાવી નહીં. તે ઘણો ટાઈમ વયો ગયો, પછી પેલા અર્ધેશ્વરે કીધું કે સ્વામી હવે આ સ્વામી ભૂખ્યા તરશે, આમનામ સમાધિમાં છે સ્વામી, એને કંઈક હવે જગાડો ને. તો ગોપાળાનંદ સ્વામી કે રઘુવીરજી મહારાજને પ્રાર્થના કરો એ જગાડે તો ઊભા થાય. કે પણ સ્વામી તમે સમાધિ કરાવી છે ને, ભલે ને મેં કરાવી, રઘુવીરજી મહારાજ પાસે જાઓ એને કહો એ જગાડશે. ત્યાં અર્ધેશ્વર રઘુવીરજી મહારાજ પાસે ગયા, હાથ જોડ્યા કે આચાર્યશ્રી આ પેલા સંતને સમાધિ બે ત્રણ દીથી લાગી છે, ભૂખ્યા તરસ્યા છે, તો બાપજી કંઈક એને સમાધિ ઉતારો ને તો કંઈક ખરખું થાય. તો રઘુવીરજી મહારાજ તો ચમક્યા, ખરું સમાધિ સ્વામીએ કરાવીને મારે ઉતારવાની? કે ગોપાળાનંદ સ્વામીને કોણ અરે, પણ સ્વામીએ તમારું નામ દીધું એટલે રઘુવીરજી મહારાજ સમજી ગયા કે કંઈક આમાં સ્વામીનું કુતૂહલ છે. તે ગયા કે હાલો, સ્વામીએ કીધું જાઓ જાઓ ઓલા સાધુના કાનમાં મહારાજનું નામ લ્યો, બેઠો કરો. તે રઘુવીરજી મહારાજ ગયા, મહારાજના નામ લીધા, પેલા સાધુને સમાધિ ઉતરી ગઈ એટલે અર્ધેશ્વરને લાગ્યું કે અરે વાહ, રઘુવીરજી સમાધિમાંથી જગાડે એવા સમર્થ છે, દંડવટ કરતા થઈ ગયા. જોયું તમે, આવી એક અલૌકિકતા હતી આ સંપ્રદાયમાં, જ્યાં ઈર્ષા નહીં, અદેખાય નહીં, જ્યાં ખોટા અભિમાન નહીં, પરંતુ એકબીજાના પૂરક બનાવી જાણતા, જેનો જે લાભ લેવો ઘટે તે લાભ લઈ શકતા, જેનામાં જે મારા વાલાએ શક્તિઓ મૂકી હોય એનો આ બેહૂબ સ્વીકાર કરી શકતા. આવી અનોખી રીતે એકવાર સંવત 1916માં રઘુવીરજી મહારાજ નડિયાદ શહેરમાં હરિભક્તોના આગ્રહથી પધરામણીએ ગયા. એ સમયના રીતરિવાજ મુજબ મોટા મોટા સદગુરુઓને સાથે લઈ ગયા. ભાયતમાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ બધા સંતો હારે. હવે નડિયાદ શહેર તમે ગયા હોય એને ખબર હોય, બહુ હાંકડું, બહુ હાંકડું, કાશીની ગલિયું જેવી શેરિયું. હવે એમાં પધરામણીએ ચડ્યા ભાઈ, એક તો મોટું શહેર ને જાજુ માણા ને ભાઈ પધરામણી, તે જ્યાં હોય ને બાયું ભાઈઓનો ભીડો થાય. એમાં એક જગ્યાએ મોટા માણસને ઘેરે ગયા. હવે મોટો માણા એને બહુ જાજો સત્સંગની કાંઈ બહુ રીત રિવાજની ખબર નહીં. તે આચાર્ય સંતો બધા બેઠેલા, તે ત્યાંથી નજીકમાંથી એની બાયું નીકળે, નાની નાની સોડિયું વાંહે આવે ને જાય. તો ત્યાં તો કાંઈ બોલ્યા નહીં, પણ જેવા ઉતારે આવ્યા ને એટલે ભાયતમાનંદ સ્વામીએ ખખડાવીને કીધું કે રઘુવીરજી પધરામણીએ હવે તમારે જવું હોય તો એકલા જાય, જો અમે કોઈ હારે નહીં આવીએ. કે કાં બાપજી, શું વાંધો તમારે? કે એવું છે ને કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે તમારા બાપ હતા ત્યારે તો અમને ઘૂમટા કઢાવતા, એ પાંચ હાથનું શેટું રખાવતા, અને હજી તો આ પહેલી પેઢી છે, તો તમે તો આવી પધરામણીઓ ચાલુ કરી જ્યાં બાયુન ભાયુન ત્યાગીન ગૃહિનો આવો ભીડો થાય, આમાં કેટલાય નવા નવા જુવાનિયા સાધુ થયા હોય, તે તમને શું ખબર પડે? આ બધો યોગ વારંવાર થાય તો એને વિક્ષેપ ન થાય? રઘુવીરજી મહારાજે હાથ જોડ્યા, હો, વિરોધ નહીં, ડખો નહીં, અભાવ ગુણ નહીં, ટીકા નિંદા નહીં, બહુ અભિમાની થઈ ગયા છે, ભારે વળી જૂના, ભારે વળી મોટા, આમ ને તેમ ને, કશું જ નહીં. કે સ્વામી તમારી વાત સાચી છે, મારું ધ્યાન બહાર ગયું, સ્વામી હવે એ થઈ જાય તો વ્યવસ્થા કરાવી દઉં, હવે કાંઈ ફેર ન પડે, ફેર પડે તો કહેજો બસ. કે તો આવજું, તો અમને વાંધો નહીં, પણ નિયમ ધર્મ હચવાવજો પહેલાં. તો આચાર્યએ ઓર્ડર કર્યો કે જેટલા ઘરે હવે પધરામણીઓ થવાની હોય હવે બંદોબસ્ત કરાવો, જાઓ હવે પાળાઓ, હવે ભૂલ ન પડવી જોઈએ. આ મોટા મોટા સંતો આપણા પૂરક છે કે મહારાજની આજ્ઞાનું અનુસંધાન અપાવે છે. કંઈક ખોટ ખામી ભૂલ ખામી રહી જતી હોય તો તરત સાવચેત કરીને હરખું કરાવે છે. આવા સંતો નારાજ થાય તો મારો મહારાજ નારાજ થઈ જાય. આવી અલૌકિકતા હતી લ્યો વાલા ભાઈઓ. એ સંતો સંતોમાં હરિભક્તો, હરિભક્તોમાં સંતો અને આચાર્ય, આચાર્ય અને સંતો એકબીજાના પૂરક બનીને એવી પૂર્ણતા ઊભી કરતા કે જ્યાં મારો પૂર્ણ પુરુષોત્તમ રાજી રાજીનો રેડ થઈ જાય. ભાઈ ભાઈ ભાઈ, આવું સરસ અદ્ભુત આ સત્સંગમાં કામ ચાલતું, આ તો દિવ્ય સત્સંગની વાત છે. જો આ સત્સંગ ન લાગે તો શું થાય? હવે સાંભળો. બાકી તો સૌ જગતમાં પૂરક ને ગણે હરિ,
બાકી તો સૌ જગતમાં પૂરક ને ગણે હરિ,
બાકી તો સૌ જગતમાં પૂરક ને ગણે હરિ,
બાકી તો સૌ જગતમાં પૂરક ને ગણે હરિ.
જ્ઞાન સમજાવી ના વળી,
જ્ઞાન સમજાવી ના વળી,
જ્ઞાન સમજાવી ના વળી,
જ્ઞાન સમજાવી ના વળી.
નિજને માન શરીર, નિજ ભૂલને જાણે નહીં, હલ ભલા જન જ્ઞાન,
નિજ ભૂલને જાણે નહીં, હલ ભલા જન જ્ઞાન,
નિજ ભૂલને જાણે નહીં, હલ ભલા જન જ્ઞાન,
નિજ ભૂલને જાણે.
પાયા માં તો માન જ છે, પાયા
તો માન જ છે,
તેના પાયા માં તો માન જ છે,
પાયા માં તો માન જ છે.
અહંકાર અજ્ઞાન માન ને અહંકાર થી ઈર્ષા કરે છે જ્ઞાન,
માન ને અહંકાર થી ઈર્ષા કરે છે જ્ઞાન,
એ માન ને અહંકાર થી ઈર્ષા કરે છે જ્ઞાન,
માન ને અહંકાર થી ઈર્ષા કરે છે જ્ઞાન.
તેથી શક્તિઓ આથડે,
તેથી શક્તિઓ આથડે,
તેથી શક્તિઓ આથડે,
તેથી શક્તિઓ આથડે.
થાય બહુતે નુકસાન જ્ઞાન સમજાવી ના વળી, જ્ઞાન સમજાવી ના વળી. જો સાચી સમજણ આવે તો આ પ્રોબ્લેમમાંથી આપણે નીકળી શકીએ, પણ જ્યાં સમજણ નથી, જ્યાં અજ્ઞાન અહમે ઘેરો ઘાલ્યો છે, એવા આ આખા જગતમાં તો ઠેક ઠેકાણે એવું જ જોવા મળે છે કે હોય છે પૂરક પણ માને છે હરીફ, હોય છે પૂરક પણ માને છે હરીફ. જો એનો લાભ લઈએ તો આપણા જીવનમાં એનાથી ઘણો ઘણો લાભ થાય એમ હોય છે, પરંતુ આપણે એને આપણા પ્રતિસ્પર્ધીઓ હરીફ માનીને બેહી ગયા હોઈએ છીએ, એટલે લાભ લઈ શકતા નથી અને નુકસાનનો પાર રહેતો નથી. જો આપણા નાણા હતા છે ને, એનામાં ભગવાનની અમુક શક્તિઓ બહુ સારી મૂકી છે. તો આપણા પુરાણી પ્રેમજીભાઈ છે ને, એનામાં પ્રભુએ અમુક ગુણો બહુ સારા મૂક્યા છે. આપણા ધનજીભાઈ છે, એનામાં પણ અમુક ગુણ ભગવાને બહુ સારા મૂક્યા છે. ગોવિંદભાઈ ખેની છે, એમાં પ્રભુએ અમુક આવડત બહુ સારી મૂકી છે. અમારા રતિલાલ ડ્રાઈવર છે, પ્રભુએ એને ડ્રાઇવિંગનું એવું અદ્ભુત ખાનું આપ્યું છે કે ગુરુજી એમ કહેતા હતા કે રતિલાલ ડ્રાઇવિંગ કરતા હોય તો હું આરામથી ઊંઘી જાઉં, મારે કોઈ પ્રકારની ચિંતા નહીં. આવા આપણા રતિલાલભાઈ ડ્રાઇવિંગ કરે છે. તો બધામાં પ્રભુએ કાંઈક અને કાંઈક સારું મૂક્યું હોય છે. એ જેનામાં પ્રભુએ જે જે સારું મૂક્યું હોય છે એને હરીફ ગણ્યા વિના જો આપણે આપણા પૂરક માની શકીએ તો આપણામાં પણ એવું જ સારું આવે અને એનો રાજીપો મળી જાય. પણ જ્ઞાન સમજ્યા વિના વળી નિજને માને શરીફ. વ્યક્તિએ વ્યક્તિ આ પ્રોબ્લેમ છે કે સમજતા નથી, એટલે હવ કોઈ પોત પોતાને શરીફ એટલે કે શ્રેષ્ઠ મોટો શેઠ શાહુકાર માની જીવે છે. પોતામાં જે ભગવાને એક હારો ગુણ મૂક્યો હોય એને લઈને પોતે પોતાને મહાન માની લે છે, એટલે ખોટ ખોટ જ રહી જાય છે. ગુરુજી પેલું દ્રષ્ટાંત દે છે કે કોકને કથાનું અંગ બહુ સારું હોય, બહુ ધ્યાનથી કથા સાંભળે, યાદ રાખે, રોજ ટાઈમ ટુ ટાઈમ કથામાં આવી જાય. એ કથાનું જેને બહુ સારું અંગ હોય ને, એ પેલા સેવાવાળાની કાયમ કાપતા હોય, શું કરતા હોય, કાપતા હોય. અહીં કથામાં ટાંટીઓ ટકે કા બે હો તો ખબર પડે. આવું એને મનમાં મનમાં થયા જ કરતું, એને કોકની કોકની ભાઈ બોલે બી ખરા. તો પેલા સેવાવાળા હોય ને એને મળો ને તો એ શું કે ખબર, હા બે હી રહેવું તો કોને ન ગમે. એસી હાલતા હોય, ટાઢું ટાઢું વાતાવરણ હોય, તો સૌથી વહેલો અડધો કલાક વહેલો જઈને બેસી જાય, બેસી જાય. એમાં શું ને, સેવા કરો જ ખબર પડે, બળો રહી જાય. સમજી ગયા? સૌ સૌની વિશેષતામાં શરીફ થઈને ફરે છે અને બીજાને અવગણે છે, તો જેવા હોય એવા ને એવા મરે છે. જો આપણે આપણી જાતને ભગવાને આપેલા કોક એક બે સારા ગુણોને લઈને શ્રેષ્ઠ ન માની લઈએ અને બીજામાં ભગવાને સારું આપ્યું હોય એને મોટા માનીએ, એનો ગુણ લઈએ, એનું શીખ્યા કરીએ, તો બહુ મોટો લાભ થાય. જ્ઞાન સમજ્યા વિના વળી નિજને માને શરીફ અને ઓલા પૂરકને માને હરીફ. નિજ ભૂલને જાણે નહી, ભલ ભલા જન જ્ઞાન. પોતાની ભૂલને ભલ ભલા ઓળખી શકતા નથી. ભીષ્મ પિતામહ જેવા ભીષ્મ પિતામહ બાણશૈયામાં પોઢી ગયા ત્યાં સુધી એ ખબર જ ન પડી કે હું કઈ ભૂલને લઈને પ્રભુને અર્જુન જેવો વાલો ન થઈ શક્યો, ખબર જ ન પડી. લ્યો શું કરવું, નિજ ભૂલને જાણે નહીં, ભલ ભલા જન જ્ઞાન. પાયામાં તો માન જ છે અહંકાર અજ્ઞાન. ભયંકરમાં ભયંકર બે દોષ આપણા અહીંયા જાહેર થયા. એકનું નામ અજ્ઞાન છે અને બીજાનું નામ અહંકાર માન છે. લ્યો પોતે પોતાના ગુણે કરીને પોતાને જ મોટો માની લેવો, સારો માની લેવો અને બસ એ વિશેષતામાં રચ્યા પચ્યા રહેવું, આને માન કહેવાય. સૌને પોતાની વિશેષતાની નોંધ આપ્યા કરવી, પાંચ શબ્દો વખાણના સાંભળવાની ઈચ્છા રહ્યા કરે, આ માન એવું કહેવાય. પણ એ વિશેષતાને કારણે જ્યારે બીજાનું અપમાન શરૂ થઈ જાય, બીજાની અવહેલના શરૂ થઈ જાય, કોકના અભાવ ગુણ બોલવાનું શરૂ થઈ જાય, ત્યારે અહંકાર બની ગયો કહેવાય. માન, અહંકાર અને અજ્ઞાન આપણું બહુ જ બગાડી રહ્યા છે, બહુ જ બગાડી રહ્યા છે. માન ને અહંકારથી ઈર્ષા કરે છે જ્ઞાન, તેથી શક્તિઓ આથડે, થાય બહુ નુકસાન. સારામાં સારી શક્તિઓ હોય, અહમ અને ઈર્ષાને કારણે જિંદગીભર આથડતી રહે છે, એકબીજાના પૂરક બનીને એ ડબલ શક્તિઓ થતી નથી. જો અમુક વેપારીઓમાં એવું હોય કે એને ખરીદીનું અંગ બહુ સારું હોય, ભગવાન એને એને એવું ખાનું આપ્યું હોય ને કે ખરીદીમાં કોઈ દી છેતરાય નહીં, સારામાં સારો માલ ખરીદી શકે જેમાં ખૂબ નફો હોય, પણ એને બનાવતા કે વેચતા આવડતું હોય નહીં, એટલે ઘણી વખત એમાં ખત્તા ખાય અને ખોટ જાય. ત્યારે કોક એવા હોય કે એને બનાવતા કે વેચવાનું અંગ બહુ સારું, સેલિંગ ક્યારે કરવું, કોને કરવું, કેમ કરવું, કેવી રીતે વેચવું તો બહુ સારી રીતે વેચાય ને નફો થાય અને બહુ સારું ખાનું હોય, પણ પાછું ખરીદતા આવડે નહીં. રફ લેવાઈ ગયો હોય ને તો એવી ગુડી ના આવે કે હોય એ બધું ધોવાઈ જાય. હવે આ બે ભેગા થાય તો, હે, આ બે પાર્ટનર બની જાય તો કે ભાઈ તમે ખરીદી કરો, હું બનાવું, સેલિંગ કરું, તો એ કંપની ડબલ નફો કરે કે ન કરે? બસ આ પ્રોબ્લેમ છે, એ આપણે કરી શકતા નથી. માન ને અહંકારથી ઈર્ષા કરે છે જ્ઞાન, તેથી શક્તિઓ આથડે, થાય બહુ નુકસાન. રઘુવીરજી મહારાજ ગોપાળાનંદ સ્વામીનો સ્વીકાર કરીને એમની શક્તિનો ખૂબ બધો સદુપયોગ કરતા. ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની શક્તિનો સ્વીકાર કરીને બહુ બધો સદુપયોગ કરતા, અને આ સંતો એ રઘુવીરજી મહારાજ સારા સદગુણી આચાર્ય હતા, એની શક્તિનો સ્વીકાર કરીને બહુ બધો લાભ લેતા. કેવું હતું બધું? વાહ ભાઈ વાહ, શું સત્સંગ હતો! જો ઈર્ષા અને અહમથી બચીએ તો શક્તિઓ આથડવાનું બંધ થઈ જાય અને શક્તિઓ ડબલ થઈ જાય, ડબલ કામ થવા લાગે, ડબલ ફળ મળવા લાગે. સંપ્રદાયમાં મહાન ધુરંધર અનેક સંતો હોય, બહુ સારા સારા બહુ બધા મોટા મોટા ભક્તો હોય, કેટલાય સાંખ્યયોગી સારા સારા બહેનો હોય, કેટલાય સદગ્રહસ્થ કર્મયોગી સારા સારા બહેનો હોય, જો આ બધા જ વર્ગમાં કોઈ કોઈની ઈર્ષા કર્યા વિના, અહમ રાખ્યા વિના જો એકબીજાનો સપ્રેમ સ્વીકાર થઈ શકે તો શક્તિઓનો બગાડ બંધ થાય અને શક્તિઓનો સંચય થતા અનેક ગણો સંપ્રદાયનો વિકાસ, અનેક જીવોના કલ્યાણ અને સારા સારા કામ થઈ જાય. થાય કે ન થાય ભાઈ? આ એવું મોટું રહસ્ય છે. હવે આના માટે શું કરવું? અદ્ભુત એક ચાવી આપે છો. માટે હરીફ માનો નહીં, માનો એને પૂરક.
માટે હરીફ માનો નહીં, માનો એને પૂરક.
એ માટે હરીફ માનો નહીં, માનો એને પૂરક.
માટે હરીફ માનો નહીં, માનો એને પૂરક.
જ્ઞાન એને પણ આપ્યો,
જ્ઞાન
એકલા જ સર્વે યશને મેળવવાનું જ્ઞાન.
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 અંતર મેલો રાખો માં,
અંતર મેલો રાખો
માં, અંતર મેલો રાખો સૌને દાન. માટે હરીફ માનો નહીં, માનો એને પૂરક.
માટે હરીફ માનો નહીં, માનો એને પૂરક.
એ માનો એને પૂરક,
માનો એને પૂરક.
અદ્ભુત વાત આવી. જો આટલું હું ને તમે કરી શકીશો તો આપણું જીવતા જ જીવન દિવ્ય ભવ્ય અને મહામુક્તનું બની જશે. આ દુનિયામાં કોઈ પણ શક્તિશાળી સદગુણી સારાને હરીફ માનો નહીં, માનો એને પૂરક. એ તો મારા પૂરક છે, એટલે કે મારે પણ જીવનમાં જે જે બાબતની ખોટ ખામી અને જરૂરિયાત છે એ બધું જ એ પૂરી પાડે એવા મહાન વ્યક્તિ છે. એને લઈને મને બહુ લાભ થાય એમ છે. એ તો મારે માટે આદરણીય છે, વંદનીય છે. હું તો એનો પ્રેમથી સ્વીકાર કરું છું કે બાપ, તમારામાં જે છે એ મારામાં નથી, આવો આપણે બધા સાથે મળીને કામ કરીએ. પણ એક વાત યાદ રાખો, જ્યારે આપણે કોઈને પૂરક બનાવીએ તો એ પૂરકને જીવનભર નભાવવા માટે હવે એક બીજું કામ કરવું આવશ્યક છે, અને એ છે એ પૂરકનો જેટલો પણ આપણા જીવનમાં ભાગ હોય એનો જે ફાયદો હોય એનો યશ બે મોઢે એને જ આપવો જોઈએ. પૂરકનો લાભ બધો લઈએ અને યશ એકલા ખાટીએ તો એ કામ કાયમ થાય નહીં. એ બીજી ભૂલ, અને સ્વાર્થી લુચ્ચાઈ કહેવાય કે ઓલાનો પૂરક તરીકેનો લાભ લીધો અને પછી જશ એકલો ખાટી ગયા. મને ખરીદી નહોતી આવડતી તો એક ભાઈને મેં પાર્ટનર બનાવ્યા, એને ખરીદી બહુ સરસ આવડવા લાગી, ધંધો ડબલ જામ્યો, ખૂબ કમાણી થવા લાગી. પણ હવે હું ફેંકું એવો થયો કે જોયું ને તમે ભાઈડાનો ધંધો કેવો જામ્યો, તારે એમ છે બધું. ભાઈ ભાઈ ભાઈ, એ તો આવડત જોઈ, આવડત હોય જ થાય, નહીં કંઈ ન થાય. આ ખોટું. હવે આપણે બે મોઢે એમ બોલવું જોઈએ કે અમારે ફલાણા ભાઈ પાર્ટનરમાં આવ્યા ને, પછી મારા પ્રભુની લીલા લહેર થઈ છે, હો બહુ સારું, હરખાઈ આવી ગઈ. ભાઈને અમારે ખરીદીનું એવું સરસ ભગવાનને ખાનું આપ્યું છે ને, તે બહુ સારું હાલે છે. સમજી ગયા? તા ઓયલો પાછું એમ ન ફેંકવું થવો જોઈએ કે પહેલાંથી ભાઈ ખોટ કરતા, ખબર છે ને, ભાઈડાને લઈને આ બધું જામ્યું. હા, ભૂલ. એ પાછો બે મોઢે ચોખ્ખા દિલે બોલવો જોઈએ કે હું તો ખાલી ખરીદી કરી જાણું, પછી ભાઈ વેચવું કેટલામાં, ક્યાં અને ક્યારે કોને, એ તો ભગવાને એને બહુ સારું ખાનું આપ્યું છે ને, એટલે આ નફો છે, ને શું નફો થાય, ભાઈને લઈને બહુ સારું હાલે છે. આમ જો એકબીજાને પૂરેપૂરો યશ આપી શકાય તો આ જમાવટ થઈ જાય. વાહ ભાઈ વાહ, શું મોટા પુરુષનું ચિંતન છે. જ્ઞાન એને પણ આપ્યો હરિએ યશનો હક, જે જેટલા પૂરક છે એટલો જ ભગવાને એને યશનો હક આપ્યો છે. એક ટકો પણ આપણે એનો યશ ખાઈ શકીએ નહીં એટલો એને આપવો જોઈએ, હકદાર છે. એકલા જ સર્વે યશને મેળવવાનું જ્ઞાન અંતર મેલો રાખો માં, આ બહુ પાપી અંતર કહેવાય, આ બહુ અહંકારી અજ્ઞાન અને અહમના કાળા ધાબાવાળું મહેલું અંતર કહેવાય કે આપણે કોકનો યશ એકલા આહડી જઈએ છીએ. કોકનું કરેલું કામ પણ આપણે આપણા નામે બોલી નાખીએ છીએ, બતાડીએ છીએ. તો શું કરો, આપો સૌને દાન, ભાઈઓ હવને યશનું દાન આપતા રહો. ગુરુજી કે સંતો દરબારગઢમાં આવે અને બહુ સારું બધું વ્યવસ્થા જોઈને ખુશ થાય, વાહ ભાઈ વાહ, શું પણ દરબારગઢ, હમણાં તો પણ તમારી બધાની કાંઈ ગોઠવણ છે ને, ત્યારે જે મળે એમ કે હા ગુરુજી, મહારાજની દયા, તે હમણાં બહુ સારું મને હુજે છે, તો બધું બહુ સારું હાલે છે. આ એકલો આહડી ગયો, શું કર્યો, એકલો. હવે ખરેખર એકલાને લઈને હાલતું હોય? આ ભૂલ. એકલા જ સર્વે યશને બાપ, આપણે મેળવવાનું મેલું અંતર રાખવું જોઈએ નહીં. હવને યશનું દાન દો. અરે ભાઈઓ, આમાં તો કેટલાય એવા મહાપુરુષો બેઠા છે, મેં એવા કેટલાય પ્રસંગો જોયા છે, કરે પોતે અને યશ દે બીજાને. બોલો, આજે હારામાં હારી ઠાકોરજીના થાળની દાળ બની હોય, શાક બન્યું હોય, કોઈ વાનગી બની હોય અને ગુરુજી રાજી થઈ જાય અને એમ કે અરે પણ હું સંતો, આજ ઠાકોરજીનો તમે થાળ બનાવ્યો છે, કોણે બનાવ્યો છે, તો જે એમ કે ને કે ઓલા સ્વામીએ, તમે ખરેખર જોવા જાઓ ને તો પોણો ભાગ તો એનો જ હોય, એણે પોણું કામ કર્યું હોય, ઓલા એ તો આદુન મરચું ખાંડીને દીધું હોય. હવે આવી અલૌકિકતાની વચ્ચે આપણે એકલા કોકનો યશ ઝાપટી જાય તો કેટલા મેલા અંતરના કહેવાય. સૌને યશ ભાગી કરો, પૂરક ગણીને જ્ઞાન, પૂરક એને જો માનશો તો થઈ જશો મહાન. માટે સૌને યશના ભાગીદાર બનાવ્યા કરો, કારણ કે તમારા પૂરક છે, એને લઈને આપણું આ બધું સારું હાલે છે. અને જો એને ખરેખર હરીફ નહીં, આપણા માનમાં સન્માનમાં એ અડધો ભાગ પડાવીને એ હારો થઈ જાય છે એમ નહીં, એનું માન અને સન્માન છે એ જ મારું છે, અને મારું છે એ જ એનું છે, એને લઈને તો છે આ બધું, એમ પૂરક જો માનશો તો થઈ જશો મહાન. આવી સરસ અદ્ભુત ટેકનિક આપવામાં આવી, અને જો આપણે બધા આમ રહીએ તો બહુ મોટું કામ થાય, અને નહી તો હવે જુઓ. હરિયે દીધેલ પૂરક ને હરીફ માનતા જ્ઞાન,
હરિયે દીધેલ પૂરક ને હરીફ માનતા જ્ઞાન,
હરિયે દીધેલ પૂરક ને હરીફ માનતા જ્ઞાન,
હરિયે દીધેલ પૂરક ને હરીફ માનતા જ્ઞાન.
આ દુનિયામાં બહુ લોકે,
આ દુનિયામાં બહુ લોકે,
આ દુનિયામાં બહુ લોકે,
આ દુનિયામાં બહુ લોકે
ભોગવો છે નુકસાન, હરિયે દીધેલ પૂરકને હરીફ માનતા જ્ઞાન,
હરિયે દીધેલ પૂરકને હરીફ માનતા જ્ઞાન.
ભોગવો છે નુકસાન,
ભોગવો છે નુકસાન.
એક પરિવાર મારી જાણીમાં હમણાં એવો આવ્યો છે કે પરિવારના બે ભાઈઓ એવો સરસ ધંધો કરે છે, કરોડો કમાણા છે. કેટલા? કરોડો કમાણા છે. આજ તો હવે અબજો કહું તોય ના નહીં, એટલું બધું કમાણા છે. એક જણો આ બાજુના મોટા શહેરમાં રહે છે, એક એનો બીજો ભાઈ ઓલી બાજુના મોટા શહેરમાં રહે છે, કોક ખરીદે છે, કોક બનાવીને વેચે છે, અને ભાઈ અબજો બનાવે છે. પરંતુ સમયાંતરે બન્યું એવું કે એમાંથી એક ભાઈ એના હગા વાલા બીજા ત્રીજા લગ્ન પ્રસંગે દાડે કાણે મોકાણે જ્યાં જાય ત્યાં મોટો માણા રૂપિયાવાળો ભાઈ તે વાતું એ વળગે, એટલે હવ ઘેરો વળીને સાંભળે, અને વાતુંમાં વાતુંમાં એમ કીજા કરે, અરે પણ હું માતાજીની મેર છે, હમણાં તો પણ કાંઈ જાયમો છે, એમાંય હું ત્યાં ગયા પછી તો પણ બહુ સારું હાલે છે, બહુ સારું હાલે. અને આમાં તો એવું છે ને ભાઈ, જમાનાની હારે આપણે થોડીક બુદ્ધિ રાખવી પડે, થોડીક આવડત હોવી જોઈએ, થોડુંક તો આપણે એમ સાવધાન રહેવું પડે, નહીં તો બીજા છેતરી જાય. હું તો હું બધું જાણું અને હું યુક્તિઓ વાપરીને બુદ્ધિ દોડાવીને કામ કરું છું ને, એટલે આ બધું હાલે, નહીં તો શું હાલે. પૂછો ને અમારા બાપ દાદા પાસે કાંઈ નહોતું. આવું એક વાર બીનું, બે વાર બીનું, ચાર વાર બીનું, તો એક જણાએ કીધું કે પેલો તમારો ભાઈ છે ને એ કાંઈ ન આમાં કામ, ઠીક મારે ધ્યાન રાખવું પડે, નહીં તો ક્યારેક ગમે ત્યારે એવું લઈ લે ને કે આંટી દે, એ તો હું ધ્યાન રાખું છું, એમના શીખવાડ્યા કરું એટલે હાલે છે. સમજી ગયા તમે? આખે આખો જહનો ટોપલો કોણ ખાઈ ગયો? એકલો ગળી ગયો ગોટલા હોતું. આવું એક વાર થયું, બે વાર થયું, તો ઓલા ઝીણકાને ખબર પડી, ખરું મોટકો જ્યાં જાય ને બધું ગળસી જાય. તો એક વાર બે વાર એણે એના બાપને કીધું, એની માને કીધું કે પપ્પા હવે મારે શું કરવું, મોઢ ભાઈ આવું કરે. એના પપ્પાએ ઓલાને એક બે વાર કીધું, ન કીધું પણ સુધારો ન થયો. ત્યાંને બરોબરની ખાઈ ગઈ કે એક વાર હું એને કરી બતાવું. એ એમ માને છે ને કે મારે લઈને જ આ બધું હાલે છે, એનું તો મારે ધ્યાન રાખવું પડે. તો ઓલાને એવી ખાઈ ગઈ, એવી ખાઈ ગઈ કે મોટકાને પૂછ્યા ઘાંચ્યા વિન્યા, એક શહેરમાં કેટલી બધી જમીન રાખી લીધી, 50 એકર. એકવાર બતાડી ન દઉં ને તો બે બાપનો. મોટકાને પૂછ્યું નહીં એટલે મોટકો હવે રોકાણ તો દે નહીં, પોતે પોતાના ધંધામાં જે રોકેલું હતું એ બધું મેં નાખ્યું, તો બહુ ખૂટ્યું. આટલું બધું લાંબુ પાળું કર્યું તે ભાઈ બહારથી લેવા પડ્યા 2% ને 4% ને 100% કે ઓલાને એકવાર બતાડે પાર છે. અને એણે પ્લાન કર્યો કે અહીંયા આમ કરીશ, આમ પ્લોટિંગ કરીશ, આમ મકાન બાંધીશ, અહીંયા આમ કરીશ, અહીં તેમ કરીશ, અને આટલા મહિનામાં બુકિંગ થઈ જશે, અને આટલા મહિનામાં મારા હાથમાં આવશે, આટલા કરોડનું રોકાણ છે, અને આટલા કરોડ ભાઈડો બતાડશે. પછી મોટા ભાઈને ફોન કરીશ કે ભાઈ આવો આ બાજુ એકવાર ઓપનિંગમાં તો આવો, અહીંયા આટલા બન્યા છે એમ. પછી હું વાત કરીશ હવની વચ્ચે બેઠો બેઠો કે આમાં ભાઈને કાંઈ પૂછવામાં આવ્યું નથી, ભાઈની એક કાળી પાય નથી, ભાઈની કોઈ સલાહ નથી, આ એકલું બંધાઈ કર્યું છું. હવે આમ ભાઈ બે ભાઈ હામ હામી થયા, જે પેલું મોટું જબરું ચીતર્યું, ખબર નહીં મારા પ્રભુને હું આમાં કંઈક જ્ઞાન ભાન કરાવવું છે, તે ધારેલા ટાઈમે કોઈ કામ થયું નહીં, સરકારી લોચાએ ચડ્યું, પાસ થાય નહીં, સરકારે પાસ કર્યું નહીં તો કોઈના મકાનના દસ્તાવેજ થાય નહીં, દસ્તાવેજ થાય નહીં તો કોઈ રૂપિયા હવે નવા દે ને ઉલટાના હવે માગવા માંડ્યા કે ભાઈ પાસ આપી દો, તમારું દસ્તાવેજ વિનાનું અમારે નહીં જ રાખવું મકાન, હવે શું કરવું, એવી ઉપાયથી થઈ એવી ઉપાયથી થઈ. અને ભાઈ કામ ચિતરાઈ ગયેલું એવું તો એ ભાઈ મને કહેતા હતા, સ્વામી એક દી ઉગીને આથમે ત્યાં 5-10 લાખ રૂપિયાની જરૂર પડે છે, દી ઉગે ને આથમે ત્યાં કેટલા 5-10 લાખ રૂપિયાની જરૂર પડે છે, એટલું કામ હાલે છે, અને લોકો તો પાછા માગે, હવે શું કરવું. તે ભાઈ એક દી બે દી અઠવાડિયું 15 દી મહિનાઓ લાગી ગયા, અને એવો ડાટો થયો એવો ડાટો થયો, ભાઈ 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 એને જેટલું ધાર્યું હતું એમાંથી તો કેટલું બધું ખવાઈ ગયું, અને એવું ટેન્શન આવ્યું એવું ટેન્શન આવ્યું કે સારું કર્યું આ તો ભગવાનનો સત્સંગનો આશરો તે આપઘાત ન કર્યો, નહીં તો હું એનું હું થાત. આ હોળી શેમાંથી થઈ, એકબીજાને યશ આપવાને બદલે એકબીજાનો પ્રાઇવેટ યશ ગળસી જવાની દાનત બગડી, એકબીજાને એકબીજાના પૂરક બનાવવાને બદલે એકબીજાના હરીફ થઈ પડ્યા, અને છેવટે આવી હોળી હળગી. લ્યો આ કંઈ એક ઘરની કહાની છે ભાઈઓ, એટલા માટે આ વાત 16 વલું સ્વાનું છે. જો કોઈ ડાયા આ વાત શીખશે અને આમાંથી પોતાની મતિ ફેરવશે, સવળી સમજણ લેશે, અને હરીફાઈ કરવાને બદલે કોકનો જશ ખાઈ જવાને બદલે પૂરક બનાવીને એને યશ આપવાનું ચાલુ થશે, હળી મળીને કામ થશે, તો આધ્યાત્મિક માર્ગમાં પણ ઢગલા બંધ ફાયદો થશે, અને વ્યવહાર માર્ગમાં પણ અદ્ભુત પરિણામ આવશે. આવું સરસ કામ છે. હરિએ દીધેલ પૂરકને હરીફ માનતા જ્ઞાન આ દુનિયામાં બહુ લોકે ભોગવ્યું છે નુકસાન. અને હવે છેલ્લો દોહરો હો ભાઈ, 32મો. હાલો, પૂરક તમે જો માનશો તો ઈર્ષા નહીં જ થાય,
પૂરક તમે જો માનશો તો ઈર્ષા નહીં જ થાય,
તમે જો માનશો તો ઈર્ષા નહીં જ થાય,
પૂરક તમે જો માનશો તો ઈર્ષા નહીં જ થાય,
જ્ઞાન તમારે ખામીને જ્ઞાન તમારી ખામીને
જ્ઞાન તમારી ખામીને
પૂરતો રહેશે સદાય, પૂરક તમે જો માનશો તો ઈર્ષા નહીં જ થાય,
પૂરક તમે જો માનશો તો ઈર્ષા નહીં જ થાય,
પૂરતો રહેશે સદાય,
પૂરતો રહેશે સદાય.
જો તમે એ સદગુણી કળા કુશળ વ્યક્તિને પૂરક સ્વીકારી લેશો તો ઈર્ષા નહીં થાય, અને મોટામાં મોટો ફાયદો એ કે તમારી ખોટ ખામી નહીં કાયમ પૂરતો રહેશે, આપણા જીવનની જે નબળાઈઓ હોય એને એ ભરી દેશે, જેને લઈને આપણે ખોટ ખાતા હોઈએ, જેને લઈને આપણે પાછા પડતા હોઈએ, જેને લઈને આપણને પૂરો રાજીપો મળતો હોય નહીં, એ બધું એને લઈને ભરાઈ જશે. બે મોટામાં મોટા ફાયદા, પૂરક માનો એટલે ઈર્ષા બંધ થઈ જાય, અભાવ ગુણ બંધ થઈ જાય, અપરાધ બંધ થઈ જાય, નુકસાનીનો ધંધો બંધ થાય, અને વળી આપણી ખોટ ખામીઓ એનાથી પૂરાઈ જાય, એટલે આપણે ખરેખર અધૂરા હોવા છતાંય પૂરા બની જઈએ. કેવું મોટું અદ્ભુત રિઝલ્ટ છે આ. આવી રીતે આપણે બધા જ આપણી આજુબાજુમાં મહારાજે આપેલા આપણા વાલા સંતો ભક્તો બહેનો ભાઈઓ સૌને પૂરક સ્વીકારીએ, હરીફ નહીં, ક્યારેય એનો નેગેટિવ વાદ ના લઈએ કે એને વાહે રાખવાનું મન થાય ને આપણે એકલાએ મોર થઈ જવાનું મન થાય, હંમેશા એનો એમ વાદ લઈએ કે ભાઈ તમને પ્રભુએ જે આપ્યું છે, બેન તમારામાં મારા મહારાજે જે મૂક્યું છે એ એવું મારામાં નથી, તમે મને શીખવાડજો, તમે મને કહેતા રહેજો, તમે મને રોકજો ટોકજો, મને પણ મહારાજનો અને મોટાનો રાજીપો અપાવજો. જો આવી રીતે આપણે બધા જ હળી મળી એકબીજાના પૂરક બનીને જીવીશું તો આ લોકમાં અક્ષરધામ ખડું થઈ જાય. આ એવી મોટી અનોખી વાત છે ભાઈ. આપણા સત્સંગના આવા પૂરક બનીને રહેનારા મારી ધ્યાનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી હું બે ચાર નામ આપી દઉં. આપણા સુરતવાળા ઘનશ્યામભાઈ જગાભાઈ ગાબાણી, અદ્ભુત પ્રભુના કૃપાપાત્ર ગુણિયલ વ્યક્તિ છે. એ ઘનશ્યામભાઈમાં મારા વાલાએ ઘણા બધા ગુણો મૂક્યા છે, તો પણ એ હંમેશાને માટે એના કરતાં ઉંમરમાં ઘણા બધા નાના એવા પ્રેમજીભાઈ શેટા અને સુરેશ કે કળથિયાને કાયમ પોતાના પૂરક બનાવીને રાખે છે, એની પાસે પણ બેસે છે, એને પૂછતા રહે છે, અને એ વાલા ગુરુજીનો ખૂબ 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 રાજીપો કમાય છે. એવું જ આપણા મુંબઈમાં બાલુભાઈ સાવલિયા, રમેશભાઈ ઠુમર આપણા ખૂબ જૂના હરિભગત છે, વડીલ છે, પરંતુ એમાં એક ઉમેરાણા મુકેશભાઈ કોઠારી. મુકેશભાઈ કોઠારીને મહારાજે કથા વાર્તા ઘડતરનું બહુ સારું અંગ આપ્યું છે, તો બાલુભાઈ સાવલિયા રમેશભાઈ ઠુમર જૂના વડીલ હોવા છતાં એને હરીફ માનતા નથી, એની હારે ઈર્ષા કરતા નથી, અને એનો સપ્રેમ સ્વીકાર કરીને બધા ભાઈઓ ભેગા મળીને જીવે છે. તો આજ મુંબઈના સત્સંગમાં લીલા લહેર છે અને સૌના ઉપર મહારાજનો ગુરુજીનો અઢળક રાજીપો વરસે છે. એ મુકેશભાઈ કોઠારી સૌ જ્યારે એને સ્વીકારે છે ત્યારે પાછા એ ફૂલાઈ જતા નથી. એની નીચે ઘનશ્યામભાઈ કથિરિયા, રમેશભાઈ મીઠાપુર જેવા ભક્તો ઉમેરાણા, આજ મુકેશભાઈ પોતે પણ ઘનશ્યામ કથિરિયા અને રમેશભાઈ મીઠાપુર જેવાનો સપ્રેમ સ્વીકાર કરીને પાછા એને મળતા રહે છે, પૂછતા રહે છે, એની પાસે બેસતા રહે છે, અને એને પોતાના પૂરક તરીકે સ્વીકારીને જીવનને અનોખું બનાવી રહ્યા છે. આવો આપણે અહીંયા બોટાદ કંઈ આઘું છે. આપણા શ્યામજીભાઈ શિવાભાઈ જૂના વડીલ ઉંમરલાયક અત્યંત સેવાભાવી નિષ્ઠાવાન હરિભગત છે, પરંતુ એમને કથા વાર્તાનું અંગ નહીં. ગુરુજીની આજ્ઞાથી અમરસિંહભાઈ કેવડિયા રોઈશાળાથી બોટાદ આવ્યા. ગુરુજી આજ્ઞા કરી, સંતોની ભલામણ થઈ, અમરસિંહભાઈ સત્સંગનું સુકાન સંભાળ્યું, સૌને બે વાતો કરે, કથા વાર્તાથી પોષણ કરે, પ્રેમ આપે, ઘડતર કરે, આયોજન કરે, તે આજ બોટાદમાં અમરસિંહભાઈ અમરસિંહભાઈ થવા લાગ્યું. ત્યારે આપણા શ્યામજીભાઈ ઈર્ષા કરી, ભાઈઓ સૌથી પહેલાં શ્યામજીભાઈ ગુણ ગાવા લાગ્યા કે અમરસિંહભાઈ એટલે અમરસિંહભાઈ હો, અમરસિંહભાઈને આવડે એવું મને ન આવડે, અમરસિંહભાઈએ તો મારા બોટાદમાં ભાઈ રંગ રાખી દીધો. અને અમરસિંહભાઈને તમે પૂછો તો અમરસિંહભાઈ એમ કે અરે સ્વામી, શ્યામજીભાઈએ જે અહીંયા પાયો નાખ્યો છે ત્યારે આજ આ બધું છે, શ્યામજીભાઈનો આટલો ભોગ ન હોય તો હું શું કરું. આમ આપણા સત્સંગમાં આ બધા અનોખા ભક્તજનો એકબીજાના પૂરક બનીને, એકબીજાને પૂરક તરીકે સ્વીકારીને એવું અદ્ભુત કામ કરે છે. અમેરિકામાં વાલા ગુરુજી છેલ્લા 10-12 વર્ષથી જાય છે, ત્યાં પણ આપણા ભક્તજનો બધા ભેગા મળીને ખૂબ સારો સત્સંગ કરે છે. એમાં આપણા બિપિનભાઈ શિકાગોવાળા અદ્ભુત બુદ્ધિ વાપરીને, વ્યવહાર કુશળતા વાપરીને, વાલા મહારાજ અને ગુરુજીની નિષ્ઠા રાખીને જબરજસ્ત સત્સંગનું કામ કરે છે. ત્યારે બધા જ ભક્તજનો સૌ એને સ્વીકારે છે, સૌ એને વડીલ ગણાવે છે, તો પણ નાના મોટા દરેક કામમાં એનાથી ઘણો નાનો ઉંમરમાં યોગેશસિંહ સિંજીવાડાવાળાને બિપિનભાઈ કાયમ પૂરક બનાવીને રાખે છે, ઈર્ષા કરતા નથી, દરેક કામમાં એને પણ હારે રાખે અને એને જશ આપે અને રાજીપો અપાવે છે. યોગેશને મળો તો યોગેશ બે મોઢે વખાણ કરે કે સ્વામી બિપિન કાકાને લઈને છે, નહીં તો મને શું ખબર પડે, હું તો ઘડીકમાં ગરમ થઈ જાઉં. બિપિનભાઈ બહુ સારી રીતે બુદ્ધિ વાપરીને, વ્યવહાર કુશળતા રાખીને એવું સરસ અમારું આયોજન કરે છે, હેન્ડલ કરે છે, એટલે મહારાજને ગુરુજી રાજી થાય છે. આમ આપણા ભક્તજનો ભેગા મળીને એકબીજાની ઈર્ષા મૂકી, હરીફાઈ છોડી, પૂરક બનીને આજે સત્સંગમાં જીવે છે તો દિવ્યતા મહિમા સુખ શાંતિનો પાર રહેતો નથી. સૌના ઉપર મહારાજ રાજી થાય છે, વાલા ગુરુજી રાજી થાય છે, આપણે હવની આંખ્યું ઠરે એવો સરસ અદ્ભુત સત્સંગ ચાલે છે. બસ આ વાલા ગુરુજીએ બનાવેલા 32 દોહા, દોહા 32, 16 વૃત્તિ વ્યયના અને 16 માનવીને હરીફ નહીં પણ પૂરક બનાવો એના જો આપણે બધા ધ્યાનમાં લઈએ તો મને એમ લાગે છે આ જેમ મોઢામાં 32 દાંત માનવીને પૂર્ણ બનાવી અને એના જીવન ખોરાકને એ પર્યાપ્તિ આપે છે એમ આ 32 દોહા આપણા જીવનમાં પૂર્ણતા બક્ષી આપણા જીવનને દિવ્ય ભવ્ય અને મહામુક્ત બનાવે એવા સક્ષમ છે. વાલા મહારાજ, વાલા ગુરુજી, આપ સર્વે વાલા વાલા સંતો અને ભક્તોના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશ કે આ 32 દોહામાં ગુરુજી જે કહેવા માગે છે, જે કરાવવા માગે છે, એમનો જે ભાવ અભિપ્રાય રહસ્ય હોય એ હું સમજી શકું, સ્વીકારી શકું, મારા જીવનમાં અપનાવી શકું અને હું મહારાજને અને ગુરુજીને રાજી કરી શકું એવી સૌ કોઈ મારા ઉપર કૃપા કરશો એટલી પ્રાર્થના કરી અને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.
વાલા વાલા પ્રાણ પ્યારા રાજા ધીરા શ્રીહરિ, વક્તા સ્વામી ઈશ્વરચંદાજી, સર્વે વાલા સંતો, પૂજ્ય મુનિ સ્વામી ભગતજી, સર્વે પાર્ષદો, સર્વે સમર્પિત સેવાભાવી અન્ય ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. દોહા 32ની કથા દયાળુએ બહુ સરસ કરી. આપણા જીવનમાં આ બે વાત જો આવી જાય, બેડો પાર થઈ જાય, કામ ઘણું કઠણ છે. બે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી, વૃત્તિ વ્યય ન કરવો અર્થાત ખોટી ખર્ચવી નહીં, એ કામ પણ ઘણું કઠણ છે. વળી જીવનમાં આપણાથી મોટા હોય, બુદ્ધિશાળી હોય એને પૂરક માનવા, સહાયક માનવા, એની ઈર્ષા ન કરવી, એ કામ નાનું સોનું નથી, બધાથી થાય એવું નથી. બધા કરી શકતા હોત તો બધા મોટા બન્યા હોત. મોટા આ સંસારમાં કોઈક જ બને છે. જેને ભગવાન અને સંતો વખાણે, બધા હરિભક્તો વખાણે, એવું બધાથી ક્યાં થવાય છે? સ્વભાવ જાતા નથી. એમાંય માન ઈર્ષા તો જીવ પ્રાણી માત્રને થોડે વધારે અંશે ખૂબ નડે છે. જોકે એ જ મોટી આપણી નબળાઈ છે, યા તો હલકાઈ છે. તેમ છતાંય એવી નબળાઈ વિનાના, હલકાઈ વિનાના ઘણા બધા સંતો ભક્તો ભગવાને આપણને આપ્યા છે કે જેઓ બહુ પ્રેમથી બીજાની મોટપ મહત્તાને અથડાયા વિના સ્વીકારી શકે છે, દાસ થઈ શકે છે. ઘનશ્યામભાઈ, જગાભાઈ વગેરેના નામ લીધા, એવા ને એવા આણંદમાં નૈનેશભાઈ છે, એ પણ બધાને સમાવી શકે છે. જે બધાનો સ્વીકાર કરી શકે એનો બધાય સ્વીકાર કરી શકે. આપણે હાથે કરીને નાના રહીએ છીએ, આપણને કોઈ નાના રાખતું હોતું નથી. આપણે નાના હોઈએ એટલે નાના જ રહીએ તો કેવી રીતે મોટા થવું? કોઈકની ઉન્નતિ સાંભળીને, કોઈકનું સારું સાંભળીને, કોઈની મોટાઈ સાંભળીને, કોઈનું સન્માન સાંભળીને, કોઈને સુખી સાંભળીને, કોઈને આપણાથી આગળ જતા સાંભળીને આપણા હૃદયમાં સહેજ ઝાંખપ આવી જાય, આનંદ મોળો પડી જાય. આપણા બરોબરિયા હોય એનું આપણા કરતાં વધારે માન થાય, બધા એને વધારે માને બોલાવે તો આપણે જરાક ઝાંખા થઈ જાય સહેજ, આમ હૃદયમાં કંઈક થાય, ખબર એ પડે આપણને કે આ મારો દોષ છે, આ ઈર્ષા છે, માન છે, પણ સહેજ આનંદ ઓછો થાય. ભગવાનને આ નથી ગમતું, નથી ગમતું. ઘણું આપણે એને ટાળવા મથીએ પણ મારું ટળે નહીં. આમ તો આપણે ઘણા મોટા હોઈએ, ભગવાને કાંઈ આપણને નાના તો ન રાખ્યા હોય, બધી રીતે સુખી રાખ્યા હોય, આપણી પાત્રતા કરતાંય વધારે બધું ભગવાને આપણને આપ્યું જ હોય, તોય ભગવાને કોઈકની પાત્રતા આપણા કરતાં જાજી હોય તો એમાં જાજું આપ્યું હોય, આપણને એ ન ગમે. આપણને આપે એ ગમે ભગવાન, શક્તિ ભક્તિ ઉન્નતિ બુદ્ધિ બધું જ, માન સન્માન પૂજા પ્રતિષ્ઠા અધિકાર, બીજાને આપે તો ન ગમે. આપણે હેઠે આપણી નિશ્રામાં આપણી આજ્ઞામાં આપણે આધીન જેટલા વર્તે એટલું આપણને ગળું હાંકરી જેવું લાગે. કોકની આજ્ઞામાં કોકને આધીન કોઈ વર્તે તો ઓછું ગમે, મનમાં એમ થાય કે મારી આજ્ઞામાં કેમ નહીં, એની આજ્ઞામાં કેમ. બસ આ બધી તકલીફ છે, ઘરો ઘરની છે, સંપ્રદાયમાં છે ને સત્સંગમાં છે ને દુનિયા આખીમ છે, દેવો સુધી છે. માટે આપણે ખૂબ ડાયા થઈ માન ને ઈર્ષા પડ્યા મૂકી તો કોકને પૂરક માની શકીએ, અથવા તો પૂરક કોકને માની શકીએ તો આ માન ઈર્ષા વગેરે જાય. માટે આ વાત ઘણી સ્પર્શતી છે, આપણને લાગવું પડે છે. કોઈને સમજાય ન સમજાય, પણ આપણને આપણી હલકાઈ જો સમજાતી હોય તો એને છોડી દેવી જોઈએ. ભગવાનનું બળ રાખીને છોડી દેવી જોઈએ. આપણી હલકાઈ આપણને નડે, બીજા કોઈને નડતી નથી, બીજા કોઈને દુઃખ દેતી નથી, બીજાના સામર્થ્યનો બીજાની શક્તિ ભક્તિનો સ્વીકાર કરી એને પ્યાર આપવાને બદલે, એને પોતાના સહાયક અને પૂરક બનાવવાને બદલે એની સાથે ઈર્ષા કરવા લાગવું, એને પાછા પાડવા માટેની યુક્તિ કે શબ્દો વાપરવા, આ પાપ છે. અને આ બહુ જગ્યાએ દેખાય છે. ખેર, રાજકારણની દુનિયામાં આવું બધું હોઈ શકે, પણ સંપ્રદાયની દુનિયામાં પણ આ બધું હોય છે. ધંધાકીય બાબત જ્યાં હોય એ દુનિયા હોય, ત્યાં હોય એ તો સમજાય, પણ મંદિરની દુનિયામાં સત્સંગની દુનિયામાં આ બધા ખેલ જોવા મળે છે. ગૃહસ્થાશ્રમમાં તો હોઈ શકે, પણ ત્યાગાશ્રમમાં આ બધી બલા એમનામ ચોટી હોય છે. કોઈની મોટે કોઈની ઉન્નતિ પોતા કરતાં વધારે થઈ જાય ત્યારે નથી ફાવતું, ઈર્ષ્યા થાય છે, હૃદય ઝાંખું થઈ જાય, આનંદ ઓછો થઈ જાય, ગમે નહીં બહુ. બહુ રાજી ન થઈ શકીએ. વાત સાચી હોય, સારી હોય, કામની હોય, ફાયદાકારક હોય, તોય પણ તરત આમ હા ન પડે, ન ગમે બહુ. ખખડીના આનંદ સાથે આપણે વાહો થાબડીને એમ ન કહી શકીએ શાબાશ તમને. બીજી એક એના કરતાં આશ્ચર્યકારી વાત એ છે કે આપણા દિલમાં સમજાઈ ગયું હોય તો આપણે ચોરી ચૂપકે છે એ વાતને લઈ લઈએ, પણ જેની વાત હોય ભગવાને જેનામાં એ વિચાર મૂક્યો હોય એનું નામય ન દઈએ. ભગવાન કરતાં જાણે આપણે ક્યારેક ડાયા ન હોઈએ એવો આપણે દેખાવ કરતા હોઈએ છીએ, વાઈડાઈ કરતા હોઈએ છીએ, શું કામમાં હોય એ શક્તિ, એ નિષ્ઠા, એ ભક્તિ, એ સદવિચાર, એ બુદ્ધિ, એ આઈડિયા, એ આવડત, એ ઉન્નતિ, એ મહાનતા ભગવાને એને આપી છે, ભગવાનને ભૂલ નહીં થઈ હોય. તમે ઈર્ષા મેલીને સ્વીકારો ને, તમે શું કામ મફતનું વજન માથે રાખો છો કે એની જેવી છે એવી મોટાઈને ઉન્નતિને જો હું સ્વીકારી લઈશ ને હું વાત કરીશ તો પછી તો એ તો બહુ મોટા થઈ જશે ને મારું તો કાંઈ નામય પછી નહીં કોઈ લે. આ હોળી છે, બીજું શું છે? આપણે પછી હાવ ઝાંખા થઈ જઈશું ને હાવ નિર્માનીપણે રહેવું પડશે ને પછી તો આપણે એની આજ્ઞામાં રહેવાનું થઈ જાય ને આપણું તો કોઈ સાંભળશે નહીં, બધા એક કે એમ જ કરશે. પછી આપણે નામ નામ પછી ગોલાપણું દાસપણું દાસીપણું જ કરવાનું ને એમ તો થોડું હાવ આપણે બધું કાંઈ હાઈ હા કરાય, ક્યાંક તો આપણે આડોડાઈને વિરોધ કરવો જોઈએ ને આપણું, કાંઈક તો આમ બધાને ધ્યાનમાં આવવું જોઈએ ને અસ્તિત્વ. લ્યો થયા ભગવાન કરતા ડાયા, ભાઈ તારું અસ્તિત્વ બધાને ધ્યાનમાં આવે એવું જ જો રાખવાનું હોત તો ભગવાન તને કેમ ન આપે શક્તિ, નિષ્ઠા, ગુણો, બુદ્ધિ, કળા, ચાતુર્ય, મહાનતા, સાધુતા, સદગુણો તને કેમ ન આપ્યા? એટલા વિપુલ પ્રમાણમાં તને કેમ ન આપ્યા? તને થોડાક ઓછા આપ્યા, તારા કરતાં એનામાં અમુક અમુક કળા, ભક્તિ, શક્તિ, બુદ્ધિ, આઈડિયા, નિષ્ઠા બધું વધી ગયું. એ તો પરમેશ્વરે આપ્યું છે ને, ભગવાનને ભૂલ થઈ તને ન આપ્યું ને એને આપ્યું? તને એની હેઠે જ રાખવાનું હશે. તું રહેવા માંડ તો ઝટ લઈને મોટો થઈશ ને તારી ખામી અટળ છે, અને જો તું નહીં રહે તો કઠણાઈ તારી ભગવાન સાથે આથડવામાં તો શું મજા છે. ભગવાનને કાંઈ ભૂલ થઈ હોતી નથી. જેને જેના ઉપરી ને જેના જેના દાસ જેમ ગોઠવું હોય ભગવાને એમ રહેવાનું જ હોય. પછી આપણે મનમાં એમ કહીએ કે ના હું એનાથી હલકો થઈ ન રહું, લે તારે થઈ જા મોટો લે, કોણ કરશે? આપણી જગ્યા ખોલીને આપણે ત્યાં ન બેસીએ તો ઉપર સિંહાસનમાં કોણ બાપો બેહાડે? સન્માન આપણી જગ્યા હોય ને બેસી નિર્માની થઈને તો જગ્યા મળે, નહીતર તો એ જગ્યા જાય, કોક આવીને બેસી જાય તો હાવ વાહે બેહવાનું થાય. પણ સમજણ હોય તો થાય ને મારા ભાઈ, નાનાથી માંડીને મોટા સુધીના ને બધાને અહમ માન ઈર્ષા અભિમાન નડ્યા જ કરે. એ બિચારો શું પૂરક માને, થઈ બેઠો પોતે પૂર્ણ, પછી એ કોને પૂરક લે, કોને પૂરક તરીકે સ્વીકારે? જેનામાં અધૂરેપ હોય એ કોકને પૂરક માને, જેને એમ થઈ ગયું છે કે હું જ પૂર્ણ છું, હવે એ કોને હમાવી લે પોતામાં? કોઈની વાત સાંભળી ન કહી પોતાનો કક્કો દે તારી હું દે જીક્યા જ કરે, કાંઈ સમજે જ નહીં. હે આવું છે. માટે ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ કે પ્રભુ અમને સાચી સમજણ દેજો. તમારો બનાવેલો આ સંસાર છે, બધામાં તમે સૌની પાત્રતાને યોગ્યતા પ્રમાણે જે કાંઈ આપ્યું છે એનો હું સ્વીકાર કરી શકું, તમારું સમજીને. તમારું સમજીને સ્વીકારવાનું છે, કોઈનું કાંઈ હતું નહીં, છે નહીં, હશે નહીં, જે છે એ સારું બધું શ્રી હરિનું છે, જેનામ છે એનામ, પણ છે તો શ્રી હરિનું. બાપા સ્વીકારવું તો પડશે જ. આપણે રમે એટલા ટાંગા પછાડીએ કે બધું સારું મારામાં હોવું જોઈએ, મારી પાસે હોવું જોઈએ, એની પાસે કેમ, એને કેમ, લે તું છો નિયંતા જગતનો. ભગવાનને જેને આપવું હોય એને એ બધું શક્તિ સામર્થ્ય ગુણ બધું આપે, તને આપવા જેટલું તને આપ્યું, એને આપવા જેટલું એને આપ્યું છે. રાડ્યું નાખમાં તું જેને ભગવાને આ બધું આપ્યું છે એનો દાસ થઈને જો એની વાતને સ્વીકારીશ તો તારામાં આવશે. પણ ઈર્ષ્યા કરીને વિરોધે ચડી ગયો તો કોઈ જન્મમાં તારામાં ભગવાન આ બધું કોઈ દિવસ નહીં મૂકે, ત્યારે તો હેઠે હેઠે જવાનું જ થાય. સારું એ તમારું. ભગવાને જેને કાંઈ આપ્યું છે માન મોટા શક્તિ ભક્તિ નિષ્ઠા સદગુણ એનો સ્વીકાર કરવો છે કે એ શક્તિ યારે અથડાવવું છે? જે કરવું હોય માટે વાલા ભક્તો, આપણને બીજાની ઈર્ષા થાય છે, કોકનું સારું જોઈને આપણે જે નથી ખમી શકતા, આપણો આનંદ ઉડી જાય છે, એનાથી બીજી આપણી કોઈ હલકાઈ નિમ્નતા નથી. એ બહુ મોટી ખામી છે. એથી વિશેષ નાનક કોઈ નથી. હવે મોટા ક્યાં તમે રહ્યા? તમને ઈર્ષા થઈ એટલે હવે તમે મોટા રહ્યા જ નહીં. તમે પોતે સાબિત કરી બતાવ્યું કે હું નાનો છું, હલકો છું, નીચ છું, અજ્ઞાની છું, મૂરખ છું. તમે ખુદે ઈર્ષા કરી એટલે સાબિત કરી દીધું, તમે જ કરી દીધું. તમે પોતે સાબિત કરી દીધું કે એ મારા કરતાં મહાન છે. અને જો તમને ઈર્ષ્યા ન થઈ હોત તો એવું સાબિત ન થાત કે એ મહાન છે. તમને ઈર્ષ્યા થઈ એટલે સાબિત થઈ ગયું તમે નાના છો અને એ મોટા છે. મોટા હોય તો જ થઈ હોય ને, તમારાથી શક્તિશાળી હોય એની જ તમને ઈર્ષ્યા થાય ને. તમારાથી નાનાની કે તમારાથી ન્યૂન સદગુણ કે શક્તિ સામર્થ્યવાળાની ઈર્ષ્યા તમને થાય જ શું કામ? તમે હવે એની મોટેપ માનો કે ન માનો, સ્વીકારો કે ન સ્વીકારો, કોઈને એના મોટેપ વિશે જાણકારી આપો કે ન આપો, પણ તમને ઈર્ષ્યા થઈ એટલે તમે પોતે તો સમજી જ ગયા ને કે એ મારથી મહાન છે. હવે તમે બોલી શકો કે ન બોલી શકો એની મહાનતા વિશે, સ્વીકારી તો લીધું જ. આ વાત છે, મગજમાં આવે છે? પછી બાપ હોય કે દીકરો હોય, ગુરુ હોય કે ચેલો હોય, ધર્માચાર્ય હોય કે સામાન્ય સત્સંગી હોય, સાસુ હોય કે વહુ હોય, પતિ હોય કે પત્ની હોય, નણંદ હોય કે દેરાણી, જેઠ હોય કે દેર હોય, મોટો ભાઈ હોય કે નાનો ભાઈ હોય, હાલો બને મામો ભત્રીજો જે હોય તે, મિત્ર મિત્ર હોય, પાડોશી પાડોશી જે હોય તે, આપણને ઈર્ષા થઈ એટલે આપણે એને નાના થયા. આપણે માનવું હોય તો માનો, ન માનો કાંઈ નહીં. બધા ભલ મોટા કહેતા હોય પણ આપણે આપોઆપ નાના થઈ ગયા, સાબિત થઈ ગયું, સિક્કો લાગી ગયો. બોલો, પછી આપણે ભલે ન માનીએ કે ના મને કાંઈ ઈર્ષા થતી નથી ને હું તો રાજી છું, એનું સુખ જોઈને મને તો એ જેમ આગળ વધે એમાં મને શું વાંધો છે, એની મોટપને એની પૂજા પ્રતિષ્ઠાન માન જોઈને મને તો કાંઈ એવું છે જ નહીં. પણ હવે આ તો બધું છે ને, આ બધું જોવું જોઈને આમ કરવું, બસ જે ગોટા મારવા એ મારીએ નહીં, આપણે બેઠા બેઠા જે બધી જીકવી જીક્યા કરીએ નહીં, પણ આ માપ આવી જાય તરત જ, ઈશ્વર આપી દે. અને ભાઈ ઈર્ષા અને અભિમાન તો સર્વત્ર ઈશ્વરની જેમ વ્યાપ્ત છે, કોઈ જગ્યા ખાલી નહીં હોય. જેમ ભગવાન વિનાનું કાંઈ નહીં, એમ આના વિનાનું કોઈ નહીં. થોડે ઘણે વર્તે છે, બધે વચ્ચે જ છે, આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પછી માનવું ન હોય તો કાંઈ નહીં. આનંદાનંદ સ્વામી માન કે મહારાજ ઈર્ષ્યા તો રહે, ખોટું હું માથાકૂઠ. બ્રહ્માનંદ સ્વામી સુરો ખાચર ને બધા કહે છે કે મહારાજ બરોબરી અપમાન કરે તો જરાક થાય એમ, એવું માન તો રહેશે. એ બધા સભામાં બોલી જતા કે આવી નબળાઈ છે. મુક્તાને સાંભળે કે મહારાજ ક્રોધ તો થઈ આવે ક્યારેક, આપણે નથી તૈયાર કોઈ. સ્વીકારવું જ નથી ને, ટળશે ક્યાંથી? અને જીવનમાં સુખી થવા નહીં ક્યાંથી? એક વાત યાદ રાખજો, ધનવાનને ગરીબની ઈર્ષા થતી નથી, બંગલાવાળાને ઝૂંપડાવાળાની ઈર્ષા થતી નથી, ગુણિયલને નિર્ગુણની ઈર્ષા થતી નથી, બુદ્ધિશાળીને બુદ્ધુની ઈર્ષા થતી નથી, મોટાને નાનાની ઈર્ષા હોય નહીં, હોય તો એ મોટો હોય નહીં. થાય છે તો સમજી જ લેવાનું છે. આમ છે. સૌને અમારા ભાવથી જય સ્વામી.